மாண்புமிகு திலகராஜ்.
கௌரவ குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, பொதுமக்களின் பாதுகாப்பை முன்னிறுத்தி அவசரகால சட்டத்தை மேலும் ஒரு மாதத்திற்கு நீடித்துக் கொள்ளும் இந்த பிரேரணை மீது உரையாற்றுவதற்கு வாய்ப்பளித்தமைக்காக முதலில் உங்களுக்கு நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். இது மிக முக்கியமான ஒரு விவாதம். ஏனென்றால் கடந்த 10 ஆண்டுகளில் அல்லது கடந்த 5 ஆண்டுகளில் பெரிதளவில் பேசப்படாதிருந்த இந்த அவசரகால சட்டம் என்கின்ற ஒரு சட்டம் பற்றி நாங்கள் கடந்த 2 மாத காலமாக அதிகமாக கவனம் எடுக்க வேண்டிய தேவை ஏற்பட்ட ஒரு அசாதாரண சூழ்நிலை, துரதிருஷ்டவசமான சூழ்நிலை நாட்டில் எழுந்திருக்கிறது. இந்த சட்டம் நடைமுறையில் இருந்த இந்த 5 ஆண்டுக்கு முன்பதான 1980களிலிருந்து 2009 வரையான அந்த காலப்பகுதிகளில் இந்த சட்டம் இயல்பாகவே நாட்டில் மாதந்தோறும் நீடிக்கப்பட்டதாக நடைமுறையில் இருந்த ஒரு சட்டம் என்கின்ற வகையிலே, அந்த சட்டத்தின் கீழாக பெருமளவில் பாதிப்புற்ற ஒரு சமூகத்தின் பிரதிநிதி என்ற வகையிலே இன்று நாங்கள் இந்த சட்டம் தொடர்பாக எத்தகைய நடவடிக்கைகளை கையாளுகிறோம் என்பது சம்பந்தமாக நாங்கள் இந்த சபையிலே உரையாற்ற வேண்டி இருக்கிறது. கௌரவ குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, இன்று நாங்கள் அவசரகால சட்டம் என்கின்ற பெயரில் அல்லது மக்களை பொதுமக்களை பாதுகாக்கும் நடவடிக்கைகள் என்கின்ற பெயரில் நான் காணுகின்ற பிரதான விடயங்களில் ஒன்றாக அமைந்திருப்பது பாடசாலை வாசலில் நாங்கள் ராணுவத்தினரை ஆயுதம் தாங்கிய படையினரை நிறுத்தி எமது எதிர்கால சந்ததியினரை சோதித்துக் கொண்டிருக்கிறோம். அவர்கள் கொண்டு செல்லும் பாடசாலை பைகள் முதல் அவர்களது உடற்பரிசோதனை வரை செய்துதான் எமது மாணவ செல்வங்களை பாடசாலைக்கு அனுமதித்துக் கொள்ளும் துரதிருஷ்டவசமான ஒரு காலப்பகுதியிலே நாங்கள் வாழ்ந்து கொண்டிருக்கிறோம். இது நாங்கள் பாதுகாப்பு ஏற்பாடு என்கின்ற வகையில் நாங்கள் இன்று செய்து கொண்டிருந்தாலும் எமது பிள்ளைகள் பாதுகாப்பாக பாடசாலைக்கு சென்று வருகிறார்கள் என நாங்கள் நினைத்துக் கொள்கின்ற போதும் கூட இதற்கு பின்னால் உள்ள மிக துரதிருஷ்டவசமான உளவியல் தாக்கம் பற்றி நாங்கள் இந்த சபையிலே பேச வேண்டிய தேவை இருக்கிறதாக நான் உணர்கிறேன். குறிப்பாக 3 பிள்ளைகளின் தந்தை என்கின்ற அடிப்படையில் பிள்ளைகள் எவ்வாறு இதனை எதிர்கொள்கிறார்கள் என்பதாக பெற்றோராக நாங்கள் சிந்தித்து பார்க்க வேண்டிய நிலையில் இருக்கிறோம். தினமும் காலையில் பாடசாலைக்கு செல்கின்ற மாணவர்கள் வாசலில் முதல் ஆசிரியரையோ அல்லது அவர்கள் மரியாதை செலுத்த வேண்டிய பாடசாலை பெரியவர்களையோ சந்திப்பதற்கு முன்பதாக அவர்கள் சந்திக்கின்ற முதலாவது காட்சியாக ஆயுதம் தாங்கிய ராணுவ படையினராக இருக்கிறார்கள். இது எமது பிள்ளைகளின் பாதுகாப்பானதாக இருக்கலாம், ஆனால் அதன் ஊடாக அவர்கள் எதிர்கொள்கின்ற உளவியல் என்பது குறிப்பாக ஆண் மாணவர்களை பொறுத்தவரைக்கும் அந்த ஆயுதம் தொடர்பான ஈர்ப்பு அவர்களிடத்திலே வருகிறது என்பதை நாங்கள் உணர வேண்டியவர்களாக இருக்கிறோம். அதன் காரணமாக அந்த ஆயுதத்தை பற்றி அதிகம் தெரிந்து கொள்வதற்கு அவர்கள் முயற்சி செய்கிறார்கள், அதன் வகைகளை பற்றி தெரிந்து கொள்வதற்கு முயற்சி செய்கிறார்கள். இது உளவியல் ரீதியாக எமது மாணவர்களுக்கு அந்த ஆயுதம் தொடர்பான ஈர்ப்பை எடுப்பதன் காரணமாக எதிர்காலத்தில் அவர்கள் எவ்வாறான மனநிலையை பெறப்போகிறார்கள் என்பது தொடர்பாக சிந்தனை நமக்கு தேவையாக இருக்கிறது. அதே நேரத்தில் பெண் பிள்ளைகளை பொறுத்தவரைக்கும் குழந்தைகளை பொறுத்தவரைக்கும் இந்த ஆயுதங்களை கண்டு பயந்தவர்களாக பயப்படுபவர்களாக அவர்கள் இருக்கிறார்கள் என்பதையும் நாங்கள் தெரிந்து கொள்ள வேண்டியிருக்கிறது. 6 வயது மதிக்கத்தக்க என்னுடைய மகள் வீட்டிற்குள்ளே சாதாரணமாக வீடு கட்டி விளையாடுவது வழக்கம் சிறு பிள்ளைகள். அவ்வாறு வீடு கட்டி விளையாடுகின்ற போது அவர் ஒரு அந்த வீட்டுக்குள்ளேயே தனது வீட்டுக்குள் வருபவர்கள் சோதனை செய்ய வேண்டும், அடையாள அட்டையை வழங்க வேண்டும் என்ற ஒரு விளையாட்டையும் சேர்த்து விளையாடுகின்ற நிலைக்கு அவர்களது உளவியல் சென்றிருக்கிறது. காரணம், அடையாள அட்டை காண்பிக்காவிட்டால் என்ன அல்லது சோதனை செய்யாவிட்டால் என்ன அவனை நாங்கள் விளையாட்டாக கேட்கின்ற போது, இல்லை அவ்வாறான பட்சத்தில் அவ்வாறான சந்தர்ப்பத்தில் குண்டு வெடிப்பதற்கான வாய்ப்பு இருக்கிறது இந்த வீட்டிற்குள் என பிள்ளைகள் விளையாடுகின்ற அளவுக்கு உளவியல் நிலை இந்த நாட்டிலே மோசமாக சென்று கொண்டிருக்கிற சம்பந்தமாக இந்த பாராளுமன்றத்தில் நாங்கள் தீவிரமாக ஆராய வேண்டியிருக்கிறது. பாடசாலையின் பாதுகாப்புக்காக நாங்கள் எத்தனை காலம் இந்த நடவடிக்கைகளை முன்கொண்டு செல்ல போகிறோம் என்பது சம்பந்தமாக. அதே போல குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, இது விடயமாக கதைக்கின்ற போதுதான் கடந்த காலங்களில் இந்த அவசரகால சட்டம் நடைமுறையில் இருந்த போது எந்த விதத்திலும் பயங்கரவாத நடவடிக்கையுடன் சம்பந்தப்படாத அல்லது விடுதலை போராட்டங்களின் கூட நேரடியாக ஆயுத போராட்டங்களுடன் சம்பந்தப்படாத மலையக மக்கள் பெருமளவில் பாதிக்கப்பட்டிருந்தார்கள். அவசரகால சட்டத்தின் கீழ் கைது செய்யப்பட்டு பயங்கரவாத சட்ட சரத்துகளுக்கு கீழாக குற்றப்பத்திரம் சுமத்தப்பட்ட பலர் சிறை கைதிகளாக இன்றும் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். சிறையின் உள்ளே சுமார் 100 கைதிகள், நாங்கள் 1000 கைதிகளை புனர்வாழ்வளித்து விடுதலை செய்த இந்த நாட்டில்தான் இன்னும் விடுதலை புலிகளுடன் தொடர்பு வைத்திருந்தார்கள் என்கின்ற குற்றச்சாட்டின் பேரிலே நாங்கள் சிறையிலே பல இளைஞர்களை நாங்கள் இன்றும் காணக்கூடியதாக இருக்கிறது. அவர்களின் விடுதலைக்காக பல முறைகளில் பல வழிகளில் நாங்கள் இந்த அரசாங்கத்தோடு பல பேச்சுவார்த்தைகள் நடாத்திய போதும் கூட அது சாத்தியமற்றதாக இருந்திருக்கிறது. அதற்கான காரணம் என்ன? இந்த அவசரகால சட்டம் என்கின்ற சட்டத்தின் அடிப்படையில் ஏதேனும் ஒரு காரணத்திற்காக என்னுடைய நேரம் அமைச்சர் திகாம்பரம் அவர்கள் நேரத்தை நான் எடுக்கிறேன் என்ற காரணத்திற்காக நாங்கள் அவர்களை கைது செய்யப்பட்டிருக்கிறார்கள். உதாரணமாக ஒரு கைதியை ஞாபகப்படுத்த விரும்புகின்றேன். கண்டி தலதா மாளிகையின் மீதான குண்டு தாக்குதல் சம்பந்தமாக இந்த பாராளுமன்றம் விசாரிக்க வேண்டும். அந்த தாக்குதலுடன் தொடர்புடையவர்கள் எத்தனை பேர் கைது செய்யப்பட்டார்கள், எத்தனை பேர் இப்போது சிறையில் இருக்கிறார்கள் என நான் அறிந்த வகையிலே பிரதான சூத்திரதாரிகள் எல்லாம் விடுதலையாகிவிட்டார்கள். ஆனால் அந்த யாரோ ஒருவர் அதில் தாக்குதலுக்கு வந்த நபருக்கு உணவு பொதியொன்றை விற்பனை செய்த அந்த கடையில் இருந்த உணவு பொதியொன்றை வழங்கிய காரணத்திற்காக தொடர்பை ஏற்படுத்திய ஒருவர் இன்னும் கூட வயதான நிலையில் சிறையில் அடைக்கப்பட்டிருக்கிறார் என்பதுதான் உண்மை. அதுபோல அப்பாவி இளைஞர்கள் அந்த தாக்குதலுடன் தொடர்புடையவர்கள் முச்சக்கர வண்டியில் அவரது முச்சக்கர வண்டியில் ஏறி சென்றார்கள் அல்லது ஏதேனும் ஒரு காரணத்திற்காக தொலைபேசி அழைப்பை எடுத்தார்கள் என்ற சிறு சிறு காரணங்களுக்காக வருடக்கணக்காக வாழ்வை தொலைத்தவர்களாக தமிழ் அரசியல் கைதிகள் இன்று சிறையிலே அடைக்கப்பட்டிருக்கிறார்கள். இதுபோன்ற சூழ்நிலைகளை இந்த அவசரகால சட்டத்தின் ஊடாக அதனோடு தொடர்புடையதாக பயங்கரவாத தடை சட்டத்தின் கீழாக அவர்கள் சிறையில் அடைக்கப்பட்ட நிலைமையை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கிறது. எனவே இந்த நிலைமைகள் மாற்றப்படுவதற்கு நாங்கள் எந்த வகையிலும் அவசரகால சட்டத்திற்கு ஆதரவாக வாக்களிக்க முடியாது. ஆனால் துரதிருஷ்டவசமாக இன்று நாட்டிலே ஏற்பட்டிருக்கக்கூடிய நிலைமை நாட்டின் பாதுகாப்பு தொடர்பாக கவனீனமாக செயற்பட்டதன் காரணமாக நாங்கள் இந்த அவசரகால சட்டத்தை நீடிப்பது தொடர்பாக இன்று நாங்களும் அவதானத்தை செலுத்த வேண்டிய தேவை இருக்கிறது. இருந்த போதும் கூட இதனை தொடர்ச்சியாக நீட்டிக்கொண்டு செல்வதில் நாங்கள் மக்கள் பிரதிநிதிகள் என்ற வகையிலே நாங்கள் எங்களது அனுமதியை கொடுக்க முடியாது. அவசரகால சட்டத்தை குறிப்பிட்ட காலத்திற்கு நடைமுறைப்படுத்தி அந்த குறிப்பிட்ட காலத்திற்குள் இத்தகைய ஏற்பட்டிருக்கக்கூடிய இந்த பிரச்சனைகளுக்கு தீர்வு காண்பதற்கு அரசாங்கம் பாதுகாப்புத்துறை சார்ந்தவர்களும் நடவடிக்கை எடுக்க வேண்டும் என வேண்டுகோள் விடுக்கின்றேன். இந்த விவாதத்துடன் தொடர்புடையதாக மிக முக்கியமான இன்னும் விடயத்தை நான் என்னுடைய உரையிலே சேர்த்துக் கொள்ளலாம் நினைக்கிறேன். கடந்த பாராளுமன்ற அமர்வின் போது முன்னாள் அமைச்சர் ரவுப் ஹக்கீம் அவர்கள் புள்ளி விவரங்களுடன் இந்த நாட்டின் சனத்தொகையை இன ரீதியாகவும் மத ரீதியாகவும் எவ்வாறெல்லாம் கணக்கெடுத்திருக்கிறார்கள், இப்போது எழுந்திருக்கிற சனத்தொகை ரீதியாக ஏற்பட்டிருக்கக்கூடிய பிரச்சனைகள் அல்லது குழந்தை பிறப்பை கட்டுப்படுத்துவதற்கு சனத்தொகையை இன ரீதியாக மேம்படுத்திக் கொள்வதற்கு அல்லது மட்டுப்படுத்துவதற்கு கைங்கரியங்களாக நாட்டிலே மேற்கொள்ளப்படுகின்ற நடவடிக்கைகள் குறித்து பல்வேறு சர்ச்சைகள் இப்போது இடம்பெற்றுக் கொண்டிருக்கின்றன. அந்த வகையில் அவர் அன்று தெரிவித்த புள்ளி விவரங்களிலும் சரி, அதற்கு பின்னதாக நானும் தேடி எடுத்த புள்ளி விவரங்களின் பிரகாரம் இன்று இன ரீதியாக சனத்தொகையை மதிப்பிடுவதற்கும் இருக்க தற்காலத்தில் அல்லது சமகாலத்தில் மத ரீதியாக இலங்கையில் சனத்தொகை எவ்வாறு இருக்கிறது என்பது சம்பந்தமாக பேசுபொருள் அதிகமாக இருக்கிறது. அந்த வகையில் 70% அன்னளவாக 70% பௌத்த மதத்தைச் சேர்ந்தவர்களும் 12.3% மாணவர்கள் இந்து மதத்தைச் சேர்ந்தவர்களாகவும் 7.9% மாணவர்கள் இஸ்லாமிய மதத்தை சார்ந்தவர்களாகவும் இருப்பதாக புள்ளி விவரங்கள் காட்டி நிற்கின்றன. அன்று முன்னாள் அமைச்சர் ரவுப் ஹக்கீம் அவர்கள் பாராளுமன்ற உறுப்பினர் அவர்கள் உரையாற்றும் போது இந்த புள்ளி விவரத்தின் வேறுபாட்டை ஒரு நூற்றாண்டு கால அடிப்படையில் சனத்தொகை கணக்கெடுப்பு ஆரம்பிக்கப்பட்ட நாளில் இருந்து இன்றைய காலம் வரைக்கும் எவ்வாறு வேறுபட்டிருக்கிறது என்று காட்டுகின்ற போது மிக முக்கியமான ஒரு புள்ளி விவரத்தை சொன்னார். 1800களின் இறுதி பாகத்திலே சனத்தொகை கணக்கெடுப்பை ஆரம்பித்த அந்த காலப்பகுதியில் 23% இருந்த இந்து சனத்தொகை என்பது இப்போது 12.3% குறைவடைந்திருக்கிறது என்கின்ற புள்ளி விவரத்தை சொன்னால் நான் இதனை இனரீதியாக மத ரீதியாக பார்ப்பதல்ல, நான் மதச்சார்பற்றவன் இருந்த போதும் கூட இந்துக்கள் என்கின்ற புள்ளி விவரத்தின் கீழ் தமிழ் சனத்தொகை வருவதன் காரணமாக தமிழர்களின் பெரும்பாலானவர்கள் இந்துக்களாக இருப்பதன் காரணமாக இந்த பாரிய வீழ்ச்சி 23% இருந்த இந்துக்களின் சனத்தொகை என்பது எவ்வாறு 12% வீழ்ச்சி அடைந்தது என்பது சம்பந்தமாக நாங்கள் அவதானிக்கின்ற போது பொதுவாக நாட்டிலே ஒரு அபிப்பிராயம் ஏற்படக்கூடும், நாட்டிலே இடம்பெற்ற யுத்தம் காரணமாக வடகிழக்கிலே தமிழர்கள் பெருமளவில் வெளிநாடு சென்றதன் காரணமாகவும் வெளிநாடு சென்றதன் காரணமாகவும் அல்லது யுத்தத்தின் அழிவடைந்ததன் காரணமாகத்தான் இந்த மாற்றம் வந்திருக்கிறது. ஆனால் இதற்கு அப்பால் ஒரு முக்கியமான உண்மை இருக்கிறது குழுக்களின் தலைவர் அவர்களே. இதுதான் மலையக மக்களுக்கு இந்த நாட்டிலே 4 விதமான அநீதி இழந்திருக்கிறது. அதுதான் 48ஆம் ஆண்டு சுதந்திரம் பறிக்கப்பட்டது. அதே போல 64ஆம் ஆண்டு இவர்கள் கொத்து கொத்தாக லட்சக்கணக்காக இந்த நாட்டிலிருந்து நாடு கடத்தப்பட்டார்கள் சிறிமசாஸ்திரி ஒப்பந்தத்தினூடாக. அதுபோல பொருளாதார ரீதியாக இவர்களை பின்னடைய செய்யும் பல்வேறு நடவடிக்கைகளை இந்த பெருந்தோட்ட துறையை சீரழிப்பதனூடாக, பெருந்தோட்ட முறையை கட்டமைப்பை இல்லாமலாக்குவதனூடாக அவர்களின் பொருளாதாரத்தை வலுவிழக்க செய்து இந்த மக்களை ஒடுக்குவதற்கான முயற்சி மேற்கொள்ளப்பட்டது. இதற்கெல்லாம் அப்பால் 1980களில் அல்லது 85களின் பிற்பகுதியில் இருந்து 2015ஆம் ஆண்டு வரைக்குமான காலப்பகுதியில் திட்டமிட்ட அடிப்படையில் கருத்தடை செய்கின்ற நடவடிக்கைகளை திட்டமிட்டு நடவடிக்கை இந்த நாட்டிலே இடம்பெற்றது என்பதை இந்த உயரிய சபையிலே பதிவு செய்ய வேண்டியிருக்கிறது. எனவே இன்று ஏதேனும் ஒரு வைத்தியரினூடாக சனத்தொகை கட்டுப்பாடு எல்லாருக்கும் முறைப்படி செய்யப்பட்டிருப்பதாக சொல்லப்பட்டால் அது விசாரிக்கப்படுவதாக இருந்தால் மலையக மக்களின் பிரதிநிதிகள் என்ற வகையிலே நான் கேட்டுக்கொள்கிறேன், மலையக மக்கள் மீது ஏவி விடப்பட்ட கட்டாய கருத்தடை சம்பந்தமான ஒரு ஆய்வினை ஒரு குழுவினை அமைத்து விசாரிக்க வேண்டும். அப்போதுதான் அந்த மக்கள் மீது அநீதிக்கு எதிராக நியாய கிடைக்க வேண்டும்
என்ற
வாய்ப்புக்கு நன்றி
கூறி.
නියෝජ්‍යකාරක සභාපතිතුමනි, ස්තුතිවන්ත වෙනවා. අද ඉතාමත්ම වැදගත් අවස්ථාවක්. හදිසි නීතිය පිළිබඳව විවාදය පැවැත්වෙන අවස්ථාව එනිසා නැවතත් ස්තුතිවන්ත වෙනවා මේ වැදගත් විවාදයේදී කාලය වෙන් කරදීම පිළිබඳව. මම හිතන්නේ අපි නැවතත් අතීත යුගයකට ගියා. 2009ට කලින් මේ රටේ මාසිකව හදිසි නීතිය දීර්ඝ කිරීමේ පිළිබඳ විවාදය පැවැත්වුණා. අවුරුදු 9ක් අපි සම්පූර්ණයෙන් මිදිලා අපි සියලු දෙනාම බොහොම සාමයෙන් සහයෝගයෙන් සතුටින් ජීවත් වුණා. හැබැයි අද වෙනකොට මේ රජය අපොහොසත් වෙලා තියෙනවා ජනතාවගේ මූලික අයිතිවාසිකම් ආරක්ෂා කරන්න. ජීවත් වීමේ නිදහස අද මේ රටේ ජනතාවට අහිමි වෙලා තියෙනවා. ඒ වගේම තමුන් කැමති තමුන් විශ්වාස කරන ආගමක් ඇදහිීමේ අයිතිය අද මේ රජය අද අහෝසි කරලා තියෙනවා. ඒ ලබා දීමට අද අපොහොසත් වෙලා තියෙනවා. ඒ වගේම අද නිදහසේ ගමන් බිමන් යාමට තියෙන අයිතිය අපේ සම්පූර්ණයෙන්ම අද අපෙන් අයින් වෙලා තියෙනවා. ඒ වගේම අද දරුවෙකුට බය නැතුව පාසලට ගිහිල්ලා තමුන්ගේ අධ්‍යාපන කටයුතු ටික සාර්ථකව කර ගැනීමට තියෙන අයිතිය අද අහෝසි වෙලා තියෙනවා. සද අපි නැවත රට ආර්ථිකමය වශයෙන් ආරක්ෂිත ආරක්ෂාවතින් අද අපි ආපස්සට ගිහිල්ලා තියෙනවා කියන එක ඉතාමත්ම කණගාටුවෙන් අපි කියන්න ඕන. අපි දැක්කා අප්‍රියල් 21 මේ ප්‍රහාරය පිළිබඳව මේ රජය දැනුවත් කරලා තියෙද්දි, ප්‍රහාරයට ඉදිරිපත් වෙන අයගේ නාමලේඛන දීලා තියෙද්දි, ප්‍රහාරයට ඉදිරිපත් වෙන අයගේ ජාතික හැඳුනුම්පත් අංක දීලා තිබියදී රජය අපොහොසත් වුණා ඒ ප්‍රහාරයෙන් රටේ ජනතාව ආරක්ෂා කරගන්න. ඒ නිසා තමයි විශාල වශයෙන් එදා ජනතාව පල්ලියට ගිහිල්ලා, අපි හිතුවේ පල්ලිය තමයි අපිට තියෙන ආරක්ෂිතම තැන, අපිට ප්‍රශ්නයක් වුණාම අපි යන්නේ පල්ලියට, අපි යන්නේ අපි විශ්වාස කරන ආගම අදහන ස්ථානයට ගිහිල්ලා අපි දෙවියන්ට කන්නලා කරන ප්‍රශ්නවලට විසඳුම් හොයන්න. හැබැයි අපි එහෙම ගිය තැනක තිබිච්ච විශ්වාසය සම්පූර්ණයෙන්ම බිඳිලා ජනතාවට බෝම්බ ප්‍රහාරවලට ලක් වෙන සිද්ධ වෙන පාස්කු දිනය කියලා කියන්නේ කතෝලිකයන්ට ඉතාමත්ම වැදගත් දිනේ. දින 40ක් බොහොම දුක් මනස්ථාප වෙලා ජේසුතුමන්ගේ උත්ථානය සිහිපත් කරන දවසේ අද මේ වසරේ 2019 වසරේ ජනතාවට සිද්ධ වුණේ මේ වගේ ඉතාමත්ම බයට, ත්‍රාසයට, ඒ වගේම සංවේගයට පත් වෙන අද ජනතාව තාම එයින් මිදිලා නැහැ. අද ජනතාව ජීවත් වෙන්නේ බයෙන්. හැබැයි අද වෙනකොට කතෝලික ජනතාවට සිද්ධ වෙච්ච මේ අසාධාරණේ, කතෝලික ජනතාව එල්ල කරගෙන සිදු වෙච්ච මේ ම්ලේච්ඡ ප්‍රහාරයට ගැන නෙමෙයි අද කතා කරන්නේ. අද මේ අවධානය රටෙන්ම වෙන පැත්තකට යොමු කරලා ජාතින් අතර ආගම් අතර තියෙන අසමගිය ගැන කතා කරන්නේ. ඒ නිසා අපි ඇත්තටම කණගාටු වෙනවා මේ ජාතික ආරක්ෂාව හදිසි නීතිය දීර්ඝ කිරීමේ විවාදයට නැවත එක්කාසු වීමට ලැබීම පිළිබඳව අපි කටයුතු අපි ඇත්තටම කණගාටු වෙනවා. ඒ වගේම තමයි අපි කණගාටු වෙනවා ඒ කතෝලික ජනතාව පීඩාවට පත්වෙච්ච වෙලාවේ, මරණයට පත්වෙච්ච වෙලාවේ ඒ සමහර නායකයන් අදහස් ප්‍රකාශ කරපු විදිය, හැසිරෙච්ච විදිය ගැන අපේ කණගාටුව අපි ඇත්තටම පළ කරන්න ඕන. ඒ වගේම තමයි අද කැකිල්ලේ නඩු තීන්දුව දීලා තියෙන්නේ මේ රටේ ජාතික ආරක්ෂාව පිළිබඳව විශේෂම අවධානම පිළිබඳව 21යි අප්‍රිය 21 අවධානම පිළිබඳව ආණ්ඩුව දැනුවත් කරලා තියෙද්දි ආණ්ඩුව ක්‍රියා කිරීමට අපහසුත් වුණා. අද පුංචිම දැනෙන් තමයි අද පුංචිම දැනට තමයි අද දඬුවම දීලා තියෙන්නේ. කටානේ පොලිස් ස්ථානාධිපතිතුමා, ජයම්පටා විදියේ පොලිස් ස්ථානාධිපතිතුමා, ඒ වගේම පොලිස් අධිකාරීවරුන්ව තමයි අද මාරු කරලා තියෙන්නේ. ඔවුන්ට විරුද්ධව විනයානුකූලව කටයුතු කරලා තියෙන්නේ. මොකද්ද මේ කැකිල්ලේ නඩු තීන්දුව කියලා අපි අහනවා. ඒ වගේම 21 වෙනිදා සිදුවෙච්ච ප්‍රහාරය පිළිබඳව විමර්ශනය කරන්න පාර්ලිමේන්තු තේරීංකාරක සභාවක් ඉල්ලපු වෙලාවේ අද තේරීංකාරක සභාවේ 21ට හේතු කොහොමද මේ සිද්ධ වුණේ? ඇයි වළක්වා ගන්න බැරි වුණේ? කවුද මේවට වග කියන්න ඕනේ කියලා අහනවා වෙනුවට අද මේක නිකන් නිඳලඟ සංගමය වගේ විවිධ වෙනස් ඒවට අදාළ නැති කතන්දර තමයි අද මේ පාර්ලිමේන්තු තේරීංකාරක සභාව හරහා ඉදිරිපත් කරන්න කියන එක අපි තාමත්ම කනගාටුවෙන් කියන්න ඕන. අද වෙනකොට මගේ ආසනයේ කටානේ කටුව පිටිය ප්‍රදේශයේ 115 දෙනෙක් අද මිය ගිහිල්ලා. ඒ ප්‍රහාරයේ වෙච්ච දවසේ 113යි. ඊට පස්සේ තව දෙදෙනෙකුයි මිය ගිහිල්ලා තියෙනවා. 237 දෙනෙකුට තුවාල සිද්ධ වෙලා තියෙනවා. හැබැයි මේ අද ආණ්ඩුව කියනවා අපි වන්දි ගෙව්වා කියලා. අපි අහනවා ආණ්ඩුවට වන්දි ගෙවලා සතුටටපත් වෙන්න පුළුවන්ද කියලා. මිය ගිය අය වෙනුවෙන් 110,000
වන්දියක්
තියෙනවා. ඔව්, අපි කනගාටු වෙනවා. අද මේ හානිපූර්ණ කාර්යාලයේ වන්දි ගෙවන්න ඒ වෛද්‍ය වාර්තා හරියට අර්ථකථනය කරන්න වෛද්‍යවරයෙක් නැහැ. මේ සති දෙකකට කලින් දවස් 50ක් සිහි නැතුව දැඩි සත්කාර එකකේ ඉඳලා තරුණයෙක් මිය ගියා. මේ තරුණයාට කිසිම ලක්ෂ්‍යයි වන්දි දීලා තිබෙන්නේ. මොකද මේ හානිපූර්ණ කාර්යාලයේ ඉන්න අය බලන්නේ වෛද්‍යවරු කොච්චර මේ අකර්මණ්‍ය තත්ත්වයේ ප්‍රතිශත වලින් තියෙනව නම් තමයි ඔවුන් වන්දි ගෙවන්නේ. මේ වෛද්‍ය වාර්තාවේ තියෙන මොළේට හානි වෙලා තියෙන නැවත යථා තත්ත්වයට පත් වෙන්නේ නැහැ, ප්‍රකෘති තත්ත්වයට පත් වෙන්නේ නැහැ. මේ තරුණයාට ගෙවලා තියෙන ලක්ෂයක වන්දියක් ඊට පස්සේ ඔහු මිය ගියා. ඒ වගේම දැන් ගිය සතියේ මිය ගියා අර මන්ත්‍රීතුමෙගේ, ඒ මන්ත්‍රීතුමත් නැති වුණා, නෝනත් නැති වුණා, අම්මත් මිය ගියා. ඒ එතුමියට කිසිම වන්දියක් ලැබිලා නැහැ. ඒ නිසා අපි ආණ්ඩුවට කියනවා මේ ජනතාව බොහොම අමාරුවෙන් ජීවත් වෙන්නේ, දුකෙන් ජීවත් වෙන්නේ, කනගාටුවෙන් ජීවත් වෙන්නේ. තව අවුරුදු ගණනාවක් ගියා මේ ප්‍රදේශයට වෙච්ච හානිය මුදව ගන්න අපිට හැකියාව ලැබෙන්නේ නැහැ. ඒ නිසා ජනතාවට සාධාරණ ඉෂ්ට කරන මේ මුදල් වලින් අපිට මනින්න බෑ. අපි දන්නවා සමහර හානිපූර්ණ වෙච්ච ගොඩනැගිලි වලට විශාල මුදලක් දෙන්න රජය පසුබට වුණේ නැහැ. හැබැයි මේ ජීවිතේ අහිමි වෙච්ච පවුලද බොහොම අන්තාසරණ තත්ත්වයට පත් වෙලා ඉන්නවා. ව්‍යාපාර කරගෙන යන්න විදියක් නැහැ. ඒ වගේම තව කාන්තාවක් ඉන්නවා මොළේට සිදුවෙච්ච දැඩි හානිය නිසා වම්පස අකර්මණ්‍ය වෙලා එයා අංශභාග තත්වෙන් ඉන්නේ. ඒ ස්වාමි පුරුෂයටද රැකියාවට යන්න විදියක් නැහැ. එතුමාට තමුන්ගේ ත්‍රීරෝද රියේ වාරිකය ගෙවා ගන්න විදියක් නැහැ. ඉතාමත්ම අසරණ තත්ත්වයට පත් වෙලා ඉන්න නිසා මේ ජනතාව දිහා සානුකම්පිතව බලන්න. ඒ වගේම තමයි මාසයක් පාසා හදිසි නීතිය දීර්ඝ කෙරුවට බෑ. මේ ප්‍රශ්න වලට මේ හේතු තියෙනවා. මේ හේතු පාදක වලට අපි කරුණු හොයලා ඉදිරියේදී මෙවැනි ප්‍රහාර වළක්වගෙන රටක් ඇඩියට ජාතීන් අතර සමගිය, ආගම් අතර සමගිය, සංහිඳියාව වර්ධනය කරන්න අපි සියලු දෙනාම එකතු වෙලා කටයුතු කරනවා නම් මම හිතන්නේ මේ රට ඉදිරියේදී හරි අපිට හොඳ තැනකට ගෙනියන්න පුළුවන් කියන විශ්වාසය අපි තුල තියෙන බව මතක් කරමින් මගේ කතාව අවසන් කරනවා.
බොහොම සුදී මාන්පෙමේක මුජිබුර් රහමාන්
සභාපතිතුමනි, විශේෂයෙන්ම අපි අනුර කුමාර දිසානායක මන්ත්‍රීතුමා කතා කිරීමේදී කිව්වා මේ චෝදනාවකුත් එල්ල කළා, කවුරුවත් මේ පිළිබඳව කිව්වේ නැහැ කියලා. මම එතුමාට කිව්වා ඉතින් අපි දන්න කරුණු කාරණා ඉදිරිපත් කරලා තියෙනවා. ඒ වගේම අපිටත් කියන්න පුළුවන් ඉබ්‍රාහීම් වෙළඳ ව්‍යාපාරිකයා ජනතා විමුක්ති පෙරමුණේ ජාතික ලැයිස්තුවේ හිටපු මන්ත්‍රීවරයෙක්. එතුමාලාගේ පුතාලා දෙන්න තමයි මේකේ ප්‍රධානම මරාගෙන මැරෙන බෝම්බකාරු. ඒතකොට ජනතා විමුක්ති පෙරමුණට අනුර කුමාර දිසානායකයට ඉබ්‍රාහීම් මහත්තයා ඇවිල්ලා කිව්වේ නැද්ද මගේ පුතාලා දෙන්න මේ විදියට සම්බන්ධ වෙලා ඉන්නවා ත්‍රස්තවාදී කටයුතු වලට, ඒ හින්දා මගේ පුතාලා දෙන්නව ගලවගෙන මේකෙන් දෙන්න කියලා එතුමාව දැනුවත් කරේ නැද්ද කියන ප්‍රශ්නෙත් අපිට පෙරලා එතුමාගෙන් අහන්න වෙනවා. මොකද එතුමා කියන ওই තර්කය අනුව ඉතින් එතුමා තීරුම් ගන්න ඕනේ මේ මුස්ලිම් සමාජයේ වෙන හැම සිද්ධියක්ම හැම ක්‍රියාදාමයකටම අපි වග කියන්න ඕනේ කියලා කොහෙවත් නැහැ. ඒ හින්දා මට අනිත් පැත්තෙන් එතුමාගෙන් අහන්න වෙනවා. දැන් ඉබ්‍රාහීම් මහත්තයා තමයි එතුමාලගේ දේශපාලන ව්‍යාපාරය තුළ ඉතාම ජනතා විමුක්ති පෙරමුණත් එක්ක කිට්ටුවෙන් වැඩ කරපු කෙනෙක්. නමුත් එතුමාගේ පුතාලා දෙන්නම මේකේ ප්‍රධානම බෝම්බකරුවෝ. ඒ හින්දා ජනතා විමුක්ති පෙරමුණ මේ ගැන දැනගෙන හිටියේ නැද්ද කියලා අපිට පෙරලා අහන්න පුළුවන් එතුමාගේ. ඒ හින්දා මම හිතන්නේ නැහැ එතුමා ওই ගේන තර්කයේ සාධාරණයි කියලා. ඒ හින්දා අපි මේ පාර්ලිමේන්තු නියෝජනය කරන කිසිඳු මුස්ලිම් නායකයන්ට කාටවත් ඕමනාවක් නැහැ මුස්ලිම් අන්තවාදයක් වර්ධනය කරන්න හෝ ඒව ආරක්ෂා කිරීම හෝ ඒව ගැන අපි තොරතුරු දන්නවා නම් අනිවාර්යයෙන්ම ඒව ආරක්ෂක අංශවලට අපි ලබා දෙනවා. නමුත් මේ කාරණයේදී මේ සහරාන්ලගේ ක්‍රියාකලාපයේදී තිබුණ දේ තමයි හොඟා දුරට ඔවුන් ඉතාම මේ සංගවගෙන ඒ කියන්නේ ඔවුන් හැංගිලා වැඩ කරපු කණ්ඩායමක් හැටියට ඔවුන් වැඩ කරේ ඔවුන් ප්‍රසිද්ධියේ වැඩ කරපු ප්‍රමාණයට වඩා ඔවුන් ඉතාම අන්තවාදී අදහස් පළකලේ පවා ඉතාම රහසිගතව ක්‍රියාත්මක කළේ. ඒකත් ආගමික මුහුණුවරක් තිබුණ හින්දා තමයි විශේෂයෙන්ම මුස්ලිම් ආගමික නායකයෝ ඇවිල්ලා මේ පිළිබඳව ආරක්ෂක අංශවලට දැනුම් දුන්නේ. මොකද අපිට වඩා ඔවුන් දැනන් හිටියා මේ පිළිබඳ කරුණු කාරණාවල්. මේක දේශපාලන ක්‍රියාවලියකට වඩා දේශපාලන මුහුණුවරකින් එන ත්‍ස්තවාදයකට වඩා මේක ආගමික මුහුණුවරක් මේකේ තිබුණ හින්දා හොඟා ආගමික නායකයෝ මේ පිළිබඳව දැනුවත් කරලා තිබුණා. ඒ හින්දා එතුමා ඔය කියන තර්කයේ ඒතරම් සාධාරණ නැහැ. ගරු සභාපතිතුමනි, අද අපි අදිසි නීති විවාදය දැන් දීර්ඝ කරන අද විවාදය යනවා. එතකොට මේ අදිසි නීති අපි මේ රටේ ක්‍රියාත්මක කරන්නේ විශේෂයෙන්ම අපේ මේ ජාතික ආරක්ෂාවට තර්ජනයක් වෙන හින්දා මේ රටේ ජාතික ආරක්ෂාව ආරක්ෂා කරගන්න තමයි අපි අදිසි නීතිය මේ ක්‍රියාත්මක කරන්නේ. දැන් අපි අදිසි නීතිය අනුමත කරලා අපි මොකද්ද අපි බලාපොරොත්තු වෙන්නේ? අපි අදිසි නීතිය අනුමත කරලා අපි බලාපොරොත්තු වුණා මේ රටේ ත්‍ස්ත ක්‍රියාවල් වලට සම්බන්ධ පිරිස් අත්අඩංගුවට ගන්න. ත්‍ස්තවාදීන්ව විනාශ කරන්න. දැන් අද වෙනකොට හමුදාපතිතුමා, පොලිස්පතිතුමා, ඒ වගේම ආරක්ෂක අංශවල ප්‍රධානීන් ඇවිල්ලා කියනවා අද වෙනකොට ත්‍ස්තවාදයට සම්බන්ධ මේ ත්‍ස්තවාදීන්ගේ අවසාන පුරුක දක්වා අද වෙනකොට අත්අඩංගුවට අරගෙන තියෙනවා. එතකොට අද ත්‍ස්තවාදීන්ගේ ක්‍රියාකලාපය අඩපණ කරලා තියෙනවා. දැයියේ අපි දැක්කා තේරීම් කාරක සභාවේදී හමුදාපතිතුමා ඇවිල්ලා කිව්වා අපිට හදිසි ප්‍රහාරයක් එහෙම එකක් නැහැ. එහෙම හදිසි ප්‍රහාරයක් එල්ල වෙයි කියලා අපිට දැන් බලාපොරොත්තු වෙන්න බෑ. අපි මේ தත්ත්වය සමනනය කරලා තියෙන්නේ. එහෙනම් අද ජනාධිපතිතුමා ආගමතිතුමාත් ඇවිල්ලා කියනවා පිට රටවල් වලට දැන් සංචාරකයන්ට මේ රටට එන්න කියලා කියනවා. දැන් සංචාරකයන්ට එන්න සංචාරකයන්ට මේ රටේ දැන් කිසිම ප්‍රශ්නයක් නැහැ. අපි දන්නවා කොළඹ නගරයේ අද වෙනකොට ආරක්ෂක මුර කපලු හොඟක් ප්‍රමාණයක් අද අඩු කරලා තියෙනවා. අද රට නැවත යථා තත්ත්වයකට යන ගමනක් අපි සියලු දෙනාම අද ඒක දකිනවා. අද ළමයි පාසල් වලට විශාල ප්‍රමාණයෙන් පාසල් එනවා. අද වෙනදට මීට කලින් තිබුණට වඩා ජනතාවගේ බිය සැකේ අද වෙනකොට පහව ගිහිල්ලා තියෙනවා. ඒ හින්දා අද රටේ සාමාන්‍ය තත්ත්වයකට අද රටපත් වෙලා තියෙනවා කියන එක අපි සියලු දෙනාම පිළිගන්නවා. නමුත් ඒ සාමාන්‍ය තත්ත්වයේ පිළි අරගෙන දැන් හදිසි නීති යටතේ දැන් ත්‍ස්තවාදීන්ගේ ප්‍රහාරයක් එල්ල වෙයි කියන ඒ සැකය අද වෙනකොට ආරක්ෂක අංශ එහෙම වෙන්නේ නැහැයි කියන එක තහවුරු කරලා තියෙනවා. ඒ තහවුරු කිරීම උඩම අද අපි හදිසි නීතිය ගෙනාපු එකේ අවශ්‍යතාවය අපිට අද පෙනී යනවා. ඒක ඔප්පු වෙලා තියෙනවා. ගරු සභාපතිතුමනි, අපිට පේනවා දැන් මේ හදිසි නීතිය පෞගේ මේ ත්‍ස්තවාදී කටයුතු හින්දා හොඟාක් රටවල් අපිට ට්‍රැවල් බෑන් දාලා තිබුණා. ලංකාවේ සංචාරය කරන්න එපායි කියලා. ඒකෝර ඒ ට්‍රැවල් බෑන් දාලා තිබුණු හොඟාක් රටවල් අද වෙනකොට ඒ ට්‍රැවල් බෑන් අයින් කරගෙන තියෙනවා. සමහර රටවල් කියලා තියෙනවා තවම ලංකාවේ ටෙන්ෂන් තත්ත්වයක් තියෙනවා. ඒ කියන්නේ කලබලකාරී තත්ත්වයක් ඇති වෙන්න පුළුවන්. ඒ හින්දා ලංකාවට ගමන් කිරීම ඉතාම අවදානම් කියලා පවසලා තියෙනවා. අපි දැක්ක ඊයේ ඇමරිකාව ට්‍රැවල් බෑන් එක රිලැක්ස් කරලා තියෙනවා. ඔවුන්ගේ ඔවුන් දාපු ඒ නීති රීති අවම කරගෙන නමුත් ඇමරිකාව කියනවා විශේෂයෙන්ම තවම ලංකාවේ තත්ත්වය සාමාන්‍ය තත්ත්වයකට පත් වෙලා නැහැ. ඒ හින්දා ගමන් කිරීම ගැන අවධානය යොමු කරන්න. ඔවුන් යන්න එපා කියන්නේ නැහැ. දැන් කවුද මේ රටේ එහෙමනම් දැන් කවුද මේ රටේ ටෙන්ෂන් තත්ත්වයක් ඇති කරන්නේ? දැන් හමුදාපතිතුමායි පොලිස්පතිතුමායි කියනවා ත්‍ස්තවාදීන් නැහැ. දැන් ත්‍ස්තවාදීන් අත්අඩංගුවට අරගෙන තියෙන්නේ. අගමැතිතුමාත් කිව්වා සහරාන්ගේ කල්ලිය දැන් නැහැ. ජනාධිපතිතුමාත් කිව්වා ඔක්කොම ත්‍ස්තවාදීන් ටික අපි දැන් අල්ලගෙන ඉන්නේ 100 ගානක් හිටියා. 100 ගානම දැන් ඉන්නේ හිරේ. දැන් ප්‍රශ්නයක් නැහැ. නමුත් දැන් පිට රටවල් වලට අපි කියනවා ලංකාවට එන්න කියලා. ඒ එන්න කියනකොට ඒ රටවල් කියනවා තවම ලංකාවට යන්න පුළුවන් තත්ත්වයක් නැහැ. ලංකාවේ තවම ටෙන්ෂන් එකක් තියෙනවා. උණුසුම්කාරී තත්ත්වයක් තියෙනවා. දැන් උණුසුම්කාරී තත්ත්වය ඇති කරන්නේ කවුද? දැන් ඒක තමයි දින ප්‍රශ්නේ. දැන් එතකොට දැන් මේ උණුසුම්කාරී තත්ත්වය ඇති කරන්නේ දැන් ත්‍ස්තවාදීන් නෙමෙයි.
දැන් මේ රටේ ඉන්න ජාතිවාදීන් ටිකක් පාරවල් වලට බැහැලා උපවාස කරලා මුස්ලිම් කඩවල් වලට ගහලා මුස්ලිම් ගෙවල් ගිනි තියලා මුස්ලිම් ජාතිකයන්ට විරුද්ධව වෛරය ප්‍රකාශ කරලා මුස්ලිම් සිංහල ගැටුමක් ඇති කරන්න දැන් ජාතිවාදය අවුස්සන පිරිසක් ඉන්නවා. දැන් ඒගොල්ලෝ තමයි මේ රටේ ටෙන්ෂන් එක ඇති කරන්නේ. දැන් ඒගොල්ලන්ට විරුද්ධව හදිසි නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒක තමයි තියෙන ප්‍රශ්නේ. හදිසි නීතිය ගෙනාවේ මේ රටේ ජාතික ආරක්ෂාවට. දැන් එතකොට මේ ජාතිවාදී අයගේ ප්‍රකාශ මේ රටේ ජාතික ආරක්ෂාවට තර්ජනයක් නැද්ද? දැන් ජාතිවාදී ලෙස මේ රට සමාජය තුළ වෛරීය ප්‍රකාශ කරන එක ජාතික ආරක්ෂාවට තර්ජනයක් නැද්ද? මේ රටේ මුස්ලිම් කඩවල් ගෙවල් ගිනි තියපු එක ජාතික ආරක්ෂාවට තර්ජනයක් නැද්ද? ඒව ජාතික ආරක්ෂාවට තර්ජනයක් නැද්ද? පත්තරවල ද්වේෂ සාගත ලෙස කතුවැකි ලියනවා, මේ ප්‍රවෘත්ති පළ කරනවා, සමහර මාධ්‍ය ඉතාම නිරිලැජ්ජ ලෙස ජාතිවාද අවුස්සන ප්‍රකාශ පළ කරනවා. එතකොට ඒව ජාතික ආරක්ෂාවට තර්ජනයක් නැද්ද? එතකොට ත්‍රස්තවාදයේ විතරද ජාතික ආරක්ෂාවට තර්ජනය? දැන් ත්‍රස්තවාදය නැහැ කියලත් කියනවා. දැන් ත්‍රස්තවාදය අවසන් කියලත් අපේ හමුදාපතිතුමා, පොලිස්පතිතුමා ඇතුළු, ජනාධිපතිතුමා ඇතුළු, අගමැතිතුමා ඇතුළු සියලු දෙනාම ප්‍රකාශ කරනවා. දැන් එහෙම කියන ගමන් මේ රටේ නැවත කලබල ඇති කරන්න, මේ රටේ ජාතිවාදී ගැටුම් ඇති කරන්න, මේ රටේ නැවත සිංහල මුස්ලිම් ජනවාරිකක ගැටුම් අවුලවන්න අන්න ඒ ප්‍රකාශ කරන උදවිය නිදාසයේ ඉන්නවා. ඒගොල්ලන්ට අදිසි නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඔව්. ඔකියන් මන්ත්‍රීතුමා.
හොන්ඩබල් තාරක පාරසුයි.
ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමා කියන දේ මම පිළිගන්නවා. හැබැයි ඒ වගේම දැන් මංගල සමරවීර වගේ ඇමතුමෙක් කියලා කියනකොට මේක සිංහල බෞද්ධ රටක් නෙවෙයි කියලා. දැන් මේක මේ වෙලාවක් නෙවෙයි නේ ඇමතුමා. මේ
මංගල සමරවීර ඇමතුමා ඒ වගේ ප්‍රකාශ කළා, වෛරීය ප්‍රකාශ කරනවා නම් ඒතුමාට විරුද්ධවත් ක්‍රියා කරන්න. ඒ ගැන ගැටලුවක් නැහැ. කිසි ප්‍රශ්නයක් නැහැ. ඒක මේ මම කියන්නේ නැහැ. මේ මට තියෙන මම කියන්නේත් ඒකයි. නීතිය හැම එක්කෙනාටම ක්‍රියාත්මක කරන්න. දැන් ජාතික ආරක්ෂාවට තර්ජනයක් කියලා දැන් ජාතිකාවට තර්ජන දේවල් තියෙනවානේ. දැන් වැඩිම අත්තරංගෝට අරගෙන තියෙන්නේ කුරුණාගල දිස්ත්‍රික්කේ. දැන් මේ සර්ච් ඔපරේෂන් වල වැඩිම ආරං තියෙන්නේ සමහර විට අර DIG මහත්තයා කුරුණාගල ඉන්න වැඩිම ආරං තියෙන්නේ එයා තමයි. දැන් 250කට වඩා තවම ඉන්නවා. මොකටද ඉන්නේ? සමහර අයගේ account වල සල්ලි තිබ්බයි කියලා. සමහර අයගේ ඉදර අරාබි පොතක් තිබුණයි කියලා. සමහර ගෙවල් වල අර කැමෆ්ලාජ් ටී-ෂර්ට් එකක් තිබුණයි කියලා. සමහර ගෙවල් වල පිහියක් තිබුණයි කියලා, මන්නයක් තිබුණයි කියලා, කඩුවක් තිබුණයි කියලා. අන්න ඒ විදිහට බෙල්ට් එකක් තිබුණයි කියලා තත්ත්වඩොංගට අරන් තියෙනවා. ඒ කියන්නේ පොලිසිය අඳින බෙල්ට් වලට සමාන බෙල්ට් එකක් තිබුණයි කියලා ඒ මිනිස්සයා මේ බෙල්ට් බෙලඳාම් කරන මිනිස්සෙයි. ඒ මිනිස්සයාත් අරගෙන ගිහලා DO ගහලා ඇතුලේ තියාගෙන ඉන්නවා. මෙන්න මේ විදිහට තවම ඉන්නවා 250ක් විතරට වඩා වැඩි ප්‍රමාණයක් තවම කිසිම සාක්ෂියක් නැතුව රඳවාගෙන ඉන්නවා. ගරු සභාපතිතුමනි, එතකොට අද අපිට පේනවා, එතකොට මේවා ජාතික ආරක්ෂාවට තර්ජන. එතකොට මේවා තියාගෙන ඉන්න එක ජාතික ආරක්ෂාවට තර්ජනයක්.
උංගලක 2 නිමඩම් இருக்கு.
இல்ல எனக்கு அந்த எங்களுடைய திகாம்பரம்
அவருடைய டைம் இவர் அங்கட
இல்ல அவர் எனக்கு அவர் அவர் இங்க அறிவித்து இருக்கிறார் அவருடைய டைம் எனக்கு தாரேண்டு.
இந்த அவர் 5 நிமிஷம் கூட எடுத்தா உங்களுக்கு 5 நிமிஷம் தரல.
யாருட?
එතකොට
ගරු සභාපතිතුමනි, මම කියාගෙන ආවේ එතකොට මේවා ජාතික ආරක්ෂාවට තර්ජනයක්. එතකොට අර දෙයිය දැක්ක මම දැක්ක දිවයින පත්‍රයේ තිබුණා ගාමිණී ලොකුගේ ප්‍රකාශ මහත්තයා කරලා තිබුණායි කියලා මේ මුස්ලිම් සංවිධානවල කෑම දෙන එක ගැන බලන්න ඕනේ, හොයන්න ඕනේ කියලා. ඊළඟට ගාමිණී ලොකුගේ මහත්මයා ඒක එහෙම ප්‍රකාශයක් කරේ නැහැ කියලා එතුමා ඔඩියෝ ක්ලිප් එකකුත් දැම්මා. එතකොට දැන් ඒක වාර්තා කරපු මාධ්‍යවේදියා ගැන ඇයි මේ වෛරීය ප්‍රකාශයක් කරපු, මේ වෛරීය ජාතිවාදී අවුස්සන වෛරීය පුවත්පත්ේ පළ කරපු එයා ගැන ඇයි අදිසි නීතිය අරදී ක්‍රියාත්මක වෙන්නේ නැත්තේ? ඒ ගැන ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒක තමයි මම කියන්නේ. ඒකට අදිසි නීතිය ඇවිල්ලා එක පාර්ශ්වයකට ක්‍රියාත්මක වෙනවා. එතකොට
පරසපෙන්න බෝඩ
ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමාලගේ ආණ්ඩුවක් තියෙන්නේ, කාටද ඔබතුමා දොස් කියන්නේ?
විපක්ෂයට.
එතකොට මම කියාගෙන ආවේ, එතකොට මේ හදිසි නීතිය කියන දේ එක පාර්ශ්වයකට හදිසි නීතිය ක්‍රියාත්මක වෙනවා, එක පාර්ශ්වයකට හදිසි නීතිය ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඊළඟට දැන් ඊයේ ගරු සභාපතිතුමනි, ජනාධිපතිතුමා හම්බුණා, අහම් වෙලා තියෙනවා අපේ OIC රටවල් වල ඉන්න, ඒ රටවල් වල ඉන්න තානාපති නායකින්. ඒ තානාපතිවරුන් හම්බුණාම ජනාධිපතිතුමා වුන්ට කියලා තියෙනවා, මේ ඡන්දයක් වෙනකම් මේක යනවා, මේ මුස්ලිම් විරෝධය මේ ඡන්දයක් ඡන්ද ඉවර වෙනකම් මේක යයි කියලා. එතකොට දැන් මේ ඡන්ද ඉවර වෙනකම් අපි කුටි ගන්න ඕනේ. එතකොට මේක මහර වැඩක්. ඒ කියන්නේ මේ රටේ මේ දේශපාලන පක්ෂ මේ බලය ගන්න මේ මුස්ලිම් විරෝධයක් ඇති කරනවා, ඒ මුස්ලිම් විරෝධය අරහා මේ රටේ ජාතිවාදය අවුස්සනවා. ඒක මේ ඡන්දයක් ඡන්දකින් මේක ඉවර වෙයි. ඒකෙන් ඡන්ද ඉවර වෙනකම් අපි කුටි ගන්න ඕනේ. එතකොට ඡන්ද ඉවර වෙනකම් අපි බයිට් වෙන්න ඕනේ. එතකොට මේක මාර තර්කයක්. ඊළඟට තමයි මේක හරියට අර යොන් මැරිල්ල වගේ. අර අපි කියනවා ඉඳගෙන අර යොන් මැරිල්ල කියලා එකක් තියෙනවා. අර යොන් මැරිල්ල වගේ තමයි මේ න්‍යාය. ඒ කියන්නේ කොහොම ගියත් අවසානයේ වැරෙන්නේ මුස්ලිම් නායක කෙනෙක්. එහෙනම් ගරු සභාපතිතුමනි,
පොයින්ට් පොඩ.
ඒක අද මේ විශේෂයෙන්ම එහෙම ප්‍රකාශය ගැන මාධ්‍යවල පළ වෙලා තියෙනවා. ඒක සියලුම අර ඔබතුමා බලන්න ගගන කියන වෙබ්සයිට් එකක් තියෙනවා, ඒකේ පළ වෙලා තියෙනවා. ආ, වෙබ්සයිට් වල ඒක පළ වෙලා තියෙනවා. ඒ වගේම මම ඔබතුමාට කියන්න ඕනේ,
මම කියන්නේ ඔය ජාතිවාදී මතවල නෑ, එතුමා මතක තියාගන්න.
මම කියන්නේ නෑ එතුමා ජාතිවාදී මතයක ඉන්නවයි කියලා. මම කිව්වේ එතුමා තානාපතිවරුන්ට කියපු ප්‍රකාශය ගැන. මේක මේ ඡන්දයක් එනකම් මේක යයි කියන එක. ඒකයි මම කියන්නේ. මම කියන්නේ නෑ ජනාධිපතිතුමායි අදහසේ ඉන්නවයි කියලා. ජනාධිපතිතුමා කියපු ප්‍රකාශය ගැන මට තොරතුරු ලැබ ගන්න දැනෙන්න මම කිව්වේ එතකොට මේක ඡන්දයක් එනකම් මේක යන්න පුළුවන්. ඒ මඩක් මොකවත් නෑ ගරු ලේකම්තුමා. ඒ හින්දා අද මෙන්න මේ විදියට දැන් හදිසි නීතිය තහවුරු කිරීම, හදිසි නීතිය පැවැත්වීම කියන දේ අද වෙනකොට ඒක ප්‍රශ්නයක් ඇටියට මතුවලා තියෙනවා. මේ හදිසි නීතිය දෙවිධයකට ක්‍රියාත්මක වීම. එතකොට මේ රටේ ජාතිවාදය උස්සන්න, මේ රටේ වෛරිය ප්‍රකාශ කරන්න, මේ රටේ ජන කොටස් අතර අනකොටා ගැනීම ඇති කරන්න, මේ රටේ ඒව පෙළපාලි කියලා ඒ වගේ දේවල් කරන්න හදිසි නීතියෙන් බාධාවක් නැහැ. ඒවට හදිසි නීතියේ කිසිම ප්‍රශ්නයක් නැහැ. ඒවට හදිසි නීතිය ක්‍රියාත්මක වෙන්න පුළුවන්. ඒවා හදිසි නීතිය තුළ ඒගොල්ලන්ට කිසිම ගැටලුකාරී තත්ත්වයකුත් නැහැ. නමුත් අනිත් පැත්තෙන් අපිට දන්නවා පේනවා අපේ අමුදාපතිවරු පොලිස්පතිතුමා ඇතුළු ආරක්ෂක ප්‍රධානීන් කියන මේ රටේ ත්‍ස්තවාදී අද වෙනකොට අවසානයකට අපි ගෙනල්ලා තියෙනවා. ඒ හින්දා අද අපි ත්‍ස්තවාදී ප්‍රහාරයක් සම්බන්ධව අපි බිය විය යුතු නැහැ කියන එකද අනිත් පැත්තෙන් අපිට කියනවා. ඒ කියන ගමන්ම අනිත් පැත්තෙන් මේ රටේ ජාතික ආරක්ෂාවට තර්ජනයක් වෙන, ජාතික ආරක්ෂාවට ඒවට තර්ජනාත්මක ප්‍රකාශ කරන දේවල් වලට කිසිදු ආකාරයේ නීතිය ක්‍රියාත්මක කිරීමක් අපි දකින්නේ නැහැ. ඒ හින්දා ගරු සභාපතිතුමනි, එහෙම රටක් හැටියට යන්න බෑ අපිට. අපි විශේෂයෙන්ම ඊළඟට නාලක සිල්වා හිටපු ත්‍ස්ත විමර්ශන අංශයේ DID මහත්තයා, එයා මොකද්ද ඇවිල්ලා කියන්නේ මෙතන අපේ තේරීම් කාරක සභාවට ඇවිල්ලා, එතුමා ඇවිල්ලා කියනවා විශේෂයෙන්ම මේ සහරාන්ලගේ ක්‍රියාකලාපය, මේ සහරාන්ලගේ ක්‍රියාකලාපයේ ඉක්මන් උනේ ඔවුන්ගේ දේශනාවල් ශස්ත්‍ර දේශනාවල් බවට පත් උනේ විශේෂයෙන්ම අලුත්ගම දිගන වගේ ඒ සිදුවීම් වලින් පස්සේ ඒක වේගවත් උනායි කියලා අද සහරාන් ගැන එදා TID එකට ඇවිල්ලා අපේ නාලක සිල්වා මැතිතුමා කියනවා. ඒක ඉතාම මේ ප්‍රකාශය ගැන ගන්න. එතකොට අද වෙනකොට නැවත වතාවක් අපි මේ රටේ මේ වෛරිය ප්‍රකාශ කරන්න, ජාතිවාදය අවුස්සන්න මේ රටේ ජන කොටසක් ඉලක්ක කරගෙන
විනාඩි දෙකක්
ක්‍රියාකලාපේ කරන්න අපි අද නැවත වතාවක් තව සහරාන්ලා මේ රටේ හදන්න අපි ඉඩ දෙනවයිද කියන ගැටලුව අපි ඉස්සරහා තියෙනවා. එතකොට අපි ඒකට ඉඩ දෙනවට ඒකට උදව් කරන අය, ඒකට අවශ්‍ය සහරාන්ලට අවශ්‍ය පසුබිම මේ රටේ නිර්මාණය කරන්න, සහරාන්ලට අවශ්‍ය ඒ දේශපාලන වාතාවරණය මේ රටේ හදන්න අපි මේ රටේ පුද්ගලයන්ට මේ රටේ ඉන්න සමහර උදවියට අපි ඉඩ දෙනවද කියන ප්‍රශ්නේ අපි ඉස්සරහා තියෙනවා. ඒ හින්දා ගරු සභාපතිතුමනි, අන්තවාදී කියලා කියන්නේ මේ රටේ ඒක දෙමළද මුස්ලිම්ද සිංහලද කියලා වැදගත් නැහැ. හැම අන්තවාදයක්ම අවසාන වෙන්නේ අප රට විනාශ කරලා තමයි. හැම රටේ අපේ රටේ ඒක අපේ රටේ ජාතික ආරක්ෂා තර්ජනයක්. ඒක මුස්ලිම් අන්තවාදය මේ රටේ ජාතික ආරක්ෂාවට තර්ජනයක් වගේම තමයි මේ රටේ ද්‍රවිඩ අන්තවාදයත් මේ රටේ ජාතික ආරක්ෂාවට තර්ජනයක්. ඒ වගේම තමයි දකුණේ තිබෙන ඒ අන්තවාදයත් මේ රටේ ජාතික ආරක්ෂාවට තර්ජනයක්. එහෙමනම් මේ රටේ ජාතික ආරක්ෂාව වෙනුවෙන් ඒ සියලු අන්තවාදයන් අපි පරාජය කළ යුතුයි. ඒ සියලු අන්තවාදයන් අපි වනසා දැමිය යුතුයි. ඒ සියලු අන්තවාදීන් අපි අත්අරංගොඩ ගැනිය යුතුයි. ඔවුන්ට විරුද්ධව අපි නීතිය ක්‍රියාත්මක කරන්න ඕනේ. එහෙම නැතුව නීතිය එක කොට එක ජනකොටසකට ඉලක්ක කරගෙන නීතිය ක්‍රියාත්මක කිරීමේදී ඒ ජනකොටස තුළ අන්තවාදීන්ගේ ක්‍රියාකලාපය වැඩි වෙන බව අමතක කරන්න එපා. ඒක අමතක කරන්න එපා. මේ නීතිය දෙවිදියකට ක්‍රියාත්මක කරන්න එපා. එහෙම දෙවිදියකට අපි නීති ක්‍රියාත්මක කරලා අපි මේ රටේ අවුරුදු 30කට වඩා එක යුද්ධයකට අපි මුහුණ දීලා හිටියා. ඒ යුද්ධයේ අත්දැකීම් අපිට තියෙනවා. ඒ යුද්ධය අරහා මේ සමාජය විනාශ වුණ එක අපි දැස් වලින් දැක්කා. ඒ යුද්ධය අරහා අපි සියලු දෙනාම ඒ ත්‍රස්තවාදයේ ගොදුරක් බවට පත් වෙච්ච එක අපි දැක්කා. එහෙනම් නැවත කිසිදු අන්තවාදයකට මේ රටේ ඉඩ දෙන්න එපා. ඒ අන්තවාදී සියලු ක්‍රියාකලාපයන් මේ අපේ සාමකාමී සමාජයට, අපේ සංහිඳියාවට, අපේ ජාතික සමගියට බාධාවක් කියන එක මතක් කරමින් මගේ වචන ස්වල්පව අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු රෝහිත අපේවර්තන.
ගරු උලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, විශේෂයෙන් හදිසි නීතිය දීර්ඝ කිරීමේ අවස්ථාවේ ඔබතුමා මූලාසනයේ ඉන්න වෙලාවේ කතා කරන්න ලැබීම ලොකු සතුටක්. එදා 2009 අප්‍රේල් මාසේ 21 වෙනිදා පාස්කු දවසේ මේ ඇතිවෙච්ච ත්‍රස්තවාදී ප්‍රහාරයත් එක්කම අද වෙනකොට මාස 2යි දින 6ක් ගරු සභාපතිතුමනි මේ හදිසි නීතිය රට තුල ක්‍රියාත්මක වෙනවා. දැන් තව මාසයකට දික් වෙනවා. දැන් මාස 3ක් රට තුල හදිසි නීතිය ක්‍රියාත්මක වීම තුල අපිට අහන්න සිද්ධ වෙනවා මේ රටේ විපක්ෂයක් හැටියට රාජ්‍ය ආරක්ෂක නියෝජ්‍ය අමාත්‍යතුමාගෙන් මේ මාස 2යි දින 6 තුල මේ ත්‍රස්තවාදී ක්‍රියාවලිය සම්බන්ධයෙන් දැනට මේ රටේ ගෙන ඇති පියවර මොනවද කියන එක. මේ වන විට කොපමණ ප්‍රමාණයක් අත්අඩංගුවේ සිටිනවද? කොපමණ ප්‍රමාණයක් ඒ අයගෙන් තවත් තොරතුරු ලබාගෙන ඉදිරියේදී අත්අඩංගුවට ලබා ගැනීමට සිටිනවද? ඒ වගේම මේ සම්බන්ධයෙන් අපිට තියෙන එකම ප්‍රශ්නයක් මතුවෙනවා ගරු සභාපතිතුමනි, සහරාන් බෝම්බේ පුපුරවගෙන මළා. ඒ සමගම කටුවපිටිය පල්ලිය, ඒ වගේම කොච්චිකඩේ පල්ලිය, මඩකලපුවේ පල්ලියට ආපු බෝම්බකරුවා මිය ගියා ගරු අමතිතුමන. හැබැයි බෝම්බකරුවා මිය ගියාට මේ බෝම්බකරුවා තනියෙන් නෙවෙයි මේ බෝම්බේ නිෂ්පාදනය කරගත්තේ. මේ බෝම්බකරුවා තනියෙන් නෙවෙයි පල්ලිය හොයාගෙන ආවේ. මේ බෝම්බකරුවා තනියෙන්ම කරගත්තු දෙයක් නෙවෙයි කියන එක මුළු රටම බලාගෙන ඉන්නවා. මේ හැම සහරාන් සහ ඉතුළු මරාගෙන මැරෙන ත්‍රස්තවාදියා පිටුපස දැවන්ත බලවේගයක් තියෙනවා ගරු ඇමතු. දැවන්ත බලවේගයක්. අන්නේ බලවේගය අපි හරියට හොයාගත්තේ නැති වුණොත් මීට පෙර කතා කරපු මන්ත්‍රීතුමා කියපු විදියට එතුමා අර්ථකථනය කරපු විදියට නෙවෙයි තව සහරාන් ලැබී වෙයි. තව සහරාන්ලා තවත් මේ රටේ මිනිස් ජීවිත ප්‍රමාණය කුඩා වෙන්න පුළුවන්, ප්‍රමාණය විශාල වෙන්න පුළුවන් තවත් සහරාන් ලැබී වෙයි. යම් විදියකින් ආගමික අන්තවාදයකට ඔවුන් යනවනම් දැන් ගරු ඇමතිතුමනේ අපි විශ්වාස කරනවා LTTE සංවිධානය. ඔවුන්ට අණ ලැබුණේ ඔවුන්ගේ නායකයා වේලුපුලි ප්‍රභාකරන්ගේ. ඒතර ඔහු දන්න ඔහුගේ ඉලක්කය හොයාගෙන යනවා. හැබැයි මෙතනින් දැන් අණ කොහෙන්ද ලැබෙන්නේ? ඔහු අන්තවාදී නම් ඔහු කිව්වොත් ඔහු මට දෙවියන් වහන්සේ කිව්වා කියලා ඔහුට තීන්දුව ගන්න පුළුවන් කමක් ඇති වෙයි. අන්න ඒ නිසා අපි ඉල්ලා සිටිනවා විශේෂයෙන්ම රාජ්‍ය ආරක්ෂාව පිළිබඳව ගරු සභාපතිතුමනි, මේ පිටුපස ඉන්න සියලු දේ ගැන මේ හදිසි නීති යටතේ ක්‍රියාත්මක කළා වුන් අත්අඩංගුවට ගන්න කටයුතු කළ යුතුයි. දැන් අපි දකින ප්‍රායෝගික ප්‍රශ්නයක් තියෙනවා. දැන් ගරු සභාපතිතුමනි, අපි දකිනවා මේ සිද්ධිය සම්බන්ධයෙන් නොයෙක් අවස්ථාවල් වලදී තේරීම් කාරක සභාව තුල සහ ඉන් පිටත යම් යම් දේවල් ඔවුන්ගෙන් ප්‍රශ්න කරනකොට ආපු කරුණු කාරණා දිහා අපි බලාගෙන හිටියා. දැන් මේ කරුණු වලදී අපි දැක්කා තේරීම් කාරක සභාව ඉදිරියට ඇවිල්ලා යම් ඒ සම්බන්ධයෙන් කැදවපු අය ප්‍රශ්න කිරීම කරනකොට ඔවුන් පැහැදිලිව කියනවා අපි සහරාන් සමග ගිවිසුමකට එළඹුණා. සහරාන් සමග ගිවිසුමකට එළඹුණා. මේ පාර්ලිමේන්තුවේ ඇවිල්ලා පාර්ලිමේන්තුවේ තේරීම් කාරක සභාවේ කාමරේදී කියන්නේ. දැන් අපිට ප්‍රශ්නයක් තියෙනවා සහරාන් එක්ක ගිවිසුම් ගත වුණා නම් සහරාන් එක්ක ගිවිසුම් ගත වුණේ ඒ ගිවිසුම මොකද්ද කියන එක ගරු ඇමතුමනි හොයයි. ඒ ගිවිසුම මොකද්ද කියලා ඔබතුමා නියෝජ්‍ය රාජ්‍ය අමතිවරයා හැටියට. ඒ ගිවිසුමේ තියෙන කරුණ මොනවද? මේ පාර්ලිමේන්තුවට සහරාන් සමග දේශපාලන අධිකාරියේ හිටපු නායකයෝ ගිවිසුමක් වුණා නම් අපි ගිවිසුම කියන වචනේ විතරයි තාම දන්නේ ගරු ඇමතුමනි. ඒ ගිවිසුමේ තියෙන අන්තර්ගතය මොකක්ද? ඒක මේ පාර්ලිමේන්තුවේ හදිසි නීති විවාදයට අද දැනගත යුතු බවට අපට අවශ්‍යතාවයක් තියෙනවා. එහෙනම් ඒ ගිවිසුමෙන් ඒ අය කියනවා අපි දේශපාලන වශයෙන් තමයි මේ ගිවිසුමට ආවේ ඡන්දේ කාලේ. ඒ ඡන්දේ කාලේ ඡන්දිල්ලපු අය ඡන්දයෙන් ජයග්‍රහණය කරා ගරු ඇමතුමනි. ඒ අය මැති ඇමතිවරු වුණා. එහෙමනම් ගිවිසුම් ප්‍රකාරව සහරාන්න පෝෂණය වෙන්න ඒ ඔවුන් සහරාන්න පෝෂණය කරන්න අවශ්‍ය කරන සම්පත් ලබා දීලා තියෙනවද නැද්ද කියන එක ප්‍රශ්නයක් එනවා. එහෙනම් හදිසි නීතිය ගරු ඇමතුතුමනි ඔබට හදිසි නීතිය බලවත් වෙනවා. ගිවිසුමක් ඇති වුණා නම් මරාගෙන මැරෙන කෙනා එක්ක ඔව් අත්අඩංගුවට අරගෙන ප්‍රශ්න කරා. මේ හදිසි නීතියට පුළුවා.
ගරු මන්ත්‍රීතුමා විනාඩි දෙකක් තියෙනවා.
ඒ නිසා විනාඩිය. මේ හදිසි නීතියට පුළුවන් ගරු අපට. ඒ නිසා අපි ඔබෙන් ඉල්ලනවා රාජ්‍ය අමතුතුමාට මේ සම්බන්ධයෙන් වැඩ කරන්න. දැන් ඒකම ඊයේ දවසේ අධිකාරු ජනාධිපතිතුමා ප්‍රකාශයක් කළා. මේ රටේ සිළු මාධ්‍යවේදීන් කඳවලා ඒ මාධ්‍ය ආයතනත් එක්ක එතුමා ප්‍රකාශයක් කළා. දැන් මේ ප්‍රකාශය අනුව දැක්කම මට හිතනවා ගරු සභාපතිතුමනි දැන් රටට අවශ්‍ය හදිසි නීතියක් නෙවෙයි අඳිරි නීතිය. දැන් මේ වෙලාවේ රටට ඕනේ දැන් ඊයේ ජනාධිපතිතුමාගේ ප්‍රකාශයත් එක්ක අවශ්‍ය වෙන්නේ හදිසි නීතියට නෙවෙයි අඳිරි නීතිය. ඇයි අඳිරි නීතිය ඕන වෙන්නේ? ජනාධිපතිතුමා කියනවා මට 62 ලක්ෂයක ජනතාව ලබා දුන්න වාහනයක් මම ඒකේ ලෝගන යනවා. එතකොට ඒ ලෝගන යන වාහනේ ඉස්රා සීට් එකෙන් වාඩිගෙන සුක්කානම අදිනවා. ඔව් සුක්කානම අදිනවා පැත්තට. ගියර් එක දානවා. එහෙට මෙහෙට කපනවා. එතකොට මොකද වෙන්නේ ගරු සභාපතිතුමනි? ඔබතුමත් වාහනේ එලවලා තිනවා. පළපුරුද්ද තිනවා. දැන් ඔබතුමා එලවන වාහනේ කවුරු හරි සුක්කානම මෙහෙම මෙහෙට කැපුවොත් මොකද වෙන්නේ? අනිවාර්යෙන් මේ වාහනේ කියලා හැපෙනවා. ගියර් මාරු කරොත් එහෙම මේක එහෙම යනවා. එහෙනම් දැන් මං කිව්වේ ඇඳිරි නීති ඕන වෙන්නේ ගරු සභාපතිතුමනි. ඇයි ඇඳිරි නීති වෙලාවට විතරයි දෙන්නේ කෙලවන වාහනේ එලවන්න පුළුවන්? මොකද හේතුව එතකොට ඕන තැනක පාරේ වාහන නැහැ. පාරේ වාහන නැහැ. එතකොට පාරේ වාහන නැති වෙන තත්ත්වයට පත් කරගෙන තියෙන රටේ කවුද? රටේ ජනාධිපති යගමැති. රටේ ජනාධිපතිතුමා කියනවා නම් එතකොට මේ අද අපි සම්මත කරන හදිසි නීතිය යටතේ කොහොමද රටේ රාජ්‍ය ආරක්ෂාව ගැන වගකීමක් තියෙන්නේ? ජනාධිපතිතුමා එලවන වාහනේ අගමැතිවරයා ස්ටියරින්ග් අදිනව නම් පළවෙනි ගියර් එකට දාලා යනකොට අගමැතිවරයා රිවර්ස් එකට ගියර් දානව නම් යන්න පුළුවන් වෙයිද සභාපතිතුමනි? ඔබතුමත් ඔළුව වල්ලා කියන්න බෑ කියලා මට පේනවා. ඒ නිසා මේ රටේ අපි එකක් කියනවා. මේ රාජ්‍ය ආරක්ෂාව බිඳුවට දාපු ආණ්ඩුවක් මේ. රාජ්‍ය ආරක්ෂාව සම්පූර්ණයෙන්ම විනාශ කරපු ආණ්ඩුවක්. මේ ආණ්ඩුවට ලැජ්ජනහරේ හිරිකිතනහරේ තියෙනව නම් මේ ආණ්ඩුව ඉල්ලාස් වෙන්න ඕන. මේ ආණ්ඩුව ඉල්ලාස් වෙන්න ඕන. ඒ තත්ත්වයට අද මේ ආණ්ඩුව පරිවර්තනය වෙලා තියෙනවා. එනිසා අපි කියනවා මේ හදිසි නීතියෙන් දේශපාලන වශයෙන් දේශපාලන දඩයම් කරන්න ලෑස් වෙන්න පා කියන කත් ආණ්ඩුවට අපි කියමු. දේශපාලන දඩයක් ඒක කල යුතු නෑ ගරු සභාපතිතුමනි. අපි දැක්කා හදිසි නීතිය පාවිච්චි වෙන විදිය. එදා නාගොඩ ඉස්පිරිතාලේ වෛද්‍යවරුන්ට බලහත්කාරයෙන් ඇතුල්ලලා වුන්ට හිරිහැර කරා.
බොහොම ස්තුතියි
මන්ද. එනිසා අපි කියනවා ප්‍රජාතන්ත්‍රවාදය රජ කරවන්න නම් කරුණා කළා ඒ හරියට ඉටු කරන්න කියන කිල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි.
Honorable Susil Premajayanth.
සභාපතිතුමනි මෙම විවාදයේ පැවැත්වෙන්නේ මහජන ආරක්ෂක පනතේ විධිවිධාන යටතේ ජනාධිපතිතුමා විසින් 2019 ජූනි 22 වෙනි දින ඉඳලා ලංකා මුල්ලේ ක්‍රියාත්මක කරන මේ හදිසි නීතිය දීර්ඝ කිරීමේ විවාදයට. සාමාන්‍යයෙන් හදිසි නීතිය දීර්ඝ කිරීමේ විවාදයකදී ඒ පහුගිය මාස කීපය තුළ හදිසි නීතිය පැවැත්විච්ච කාලය තුළ ඒ සියලු සංඛ්‍යාලේඛන දත්තයන් ජාතික ආරක්ෂාවට අදාළව මේ සභාවට ඉදිරිපත් කළා තමයි විවාදය පටන් ගන්න. හැබැයි අද එහෙම එකක් උනේ නැහැ. ගිය මාසේ එහෙම උනේත් නැහැ. මේ රටේ විපක්ෂයේ මන්ත්‍රීවරු හැටියට අප්‍රේල් 21 පාස්කු ඉරිදා ප්‍රහාරයේ තිබෙන භයංකාරකම, ජාතික ආරක්ෂාවට තිබෙන තර්ජනය, ඒ අනුව හදිසි නීතිය ක්‍රියාත්මක කළ යුතුයි කියන මතය ඉඳගෙන තමයි අපි විපක්ෂයේ මන්ත්‍රීවරු හැටියට මේ හදිසි නීතිය දීර්ඝ කරන්න ඡන්දය දෙන්නේ. ඒ වගකීමකින් යුතුව. හැබැයි දැන් ආණ්ඩුවේ වගකීමක් තියෙනවා මේ විවාදය ආරම්භ කරන්න කලින් කියන්න පහුගිය මාසයේ තුල මේ මාසෙන් දීර්ඝ කරන පහුගිය මාසයේ තුල කී දිනක අත්අඩංගුවට ගත්තද? කී දිනකට රඳවීම් නියෝග ගත්තද? කී දිනක අධිකරණයට ඉදිරිපත් කළාද? කී දිනකට නඩු පැවරුවාද? කී දිනෙන් නිදහස් කළාද? මේ පිළිබඳව තොරතුරු මේ අපිට දීලා තමයි මේ විවාදය පටන් ගන්න ඕනේ. ගිය මාසෙ උනේත් නැහැ. අද ඒක උනේත් නැහැ. ඉතින් මම කනගාටු වෙනවා. ආණ්ඩුවට දැන් ජනාධිපතිතුමා නියෝගය නිකුත් කරනවා. මම දන්නේ ආණ්ඩු පක්ෂේන ඕනද කියලා මේ හදිසි නීතිය දික් කරන්නේ. දැන් මේ සභාවේ අපේ රුවන් විජේවර්ධන රාජ්‍ය ආරක්ෂක රාජ්‍ය අමාත්‍යතුමා ඉන්නවා. තව දෙන්නෙක් ඉන්නවා. එච්චරයි. ඉදිරිපෙළ කවුරුත් නැහැ. අමාත්‍ය මණ්ඩලෙම නැහැ. රටේ ජාතික ආරක්ෂාව තබලා තියෙන තැන පිළිබඳව රටේ ජනතාවට තීන්දුව කරන්න හොඳම වෙලාව තමයි මේ විවාදය මේක නරඹනවාද සජීවී ලෙස. හවස ප්‍රවෘත්ති විකාශනයේදී හිරුවැනි නාලිකා මේක ඉතාම හොඳින් පෙන්නාවි. එතකොට පේනවා ආණ්ඩු පක්ෂයේ ඉස්සරහ පෙළි දෙක තුනම හිස්. මෙන්න මෙතනට තමයි අද රජයේ ජාතික ආරක්ෂාව ගෙනල්ලා දෙන්නේ. අපේ ආණ්ඩු කාලේදී යුද්ධ තියෙනකොට මාසයක් ගානේ හදිසි නීතිය දීර්ඝ කරනකොට සියලු සංකේතයක් ගැන වාර්තා ඉදිරිපත් කළා. අපි සභාවේ රැඳී ඉඳලා විපක්ෂයට උත්තර දීලා අපි හැමයි කටයුතු කළේ. මෙන්න අද දාලා තියෙන තැන. දැන් මේ සමහරු උත්සාහ කරනවා මේ 225ටම වගකීම් පවරන්න. ඒක එක්තරා විදිහක කුමන්ත්‍රණයක්. මං තමුන්නාන්සලට පෙන්නලා දෙන්නම් ආණ්ඩුක ව්‍යවස්ථාවේ 42(1) අග්‍රාමාත්‍යවරයා සහ අමාත්‍ය මණ්ඩලය. මම මේ ගෙන ව්‍යවස්ථාවේ 8 පරිච්ඡේදය අමාත්‍ය මණ්ඩලය 42(1) වගන්තියේ කියනවා ජනරජයේ ආණ්ඩුවේ පාලනය මෙහෙයවීම සහ ඒ පාලනය පිළිබඳ විධානය බාර අමාත්‍ය මණ්ඩලයක් වන්නේය. අමාත්‍ය මණ්ඩලය පාර්ලිමේන්තුවට සාමූහික වගකීමට සහ පිළිතුරු බැඳීමට බැඳී සිටින්නේය. දැන් කෝ ඒ වගකීම? ඒක අමාත්‍යවරෙක්වත් නැහැ. කැබිනට් අමාත්‍යවරු. කැබිනට් නොවන අමාත්‍යවරු එකට අයිති නැහැ. මේ ව්‍යවස්ථාවේ තියෙන එක මම කියන්නේ. ඉතින් එහෙමනම් මේ 42(1) තියෙන වගන්තිය පවා අද මේ ඇමති මණ්ඩලය උල්ලංඝනය කළා. මේ සභාව තුලදීම රටේ පාලනයේදී කෝ පාලනේ කෝ වෙහෙවීම කෝ වගවීම මේ කිසි දෙයක් නැහැ. වගකීම් රහිත ආණ්ඩුවක් පවත්වාගෙන යනවට වඩා යෝජනාවක් ගේන්න 71 ප්‍රොවයිසෝ එක යටතේ අපි සූදානම් ඡන්ද දීලා මේක විසුරුවලා දාන්න. දැන් තව හේතු තියෙනවනේ මේකට කියන්නේ. දැන් ජනාධිපතිතුමා මොකද කියන්නේ? ජනාධිපතිතුමා ඊයේ මාධ්‍ය වේදීන් අමතලා කියන දැන් මෙතෙන්දී එකන සාකච්ඡා වුණා. ඊට කලින් අගමැතිතුමා කිව්වා වාහනේ රියදුර දෙන්නෙක් හිටියාම හරියට එලවන්න බැහැයි කියලා. ඔය දෙන්නම එලවන්න යනවලු. දැන් ඊයේ ජනාධිපතිතුමා කිව්වා ඒක රටම දැක්ක මාධ්‍ය තුලින් ජනාධිපතිතුමාට තමයි ලයිසන් එක හම්බ වෙලා තියෙන්නේ. ජනාධිපතිවරණයේදී පාර්ලිමේන්තුවෙන් ලයිසන් එක ගත්ත හාදෙක් එහෙමයි කිව්වේ. පාර්ලිමේන්තුවෙන් ලයිසන් එක ගත්ත හාදෙක් ඩ්‍රයිවිං සීට් එක ගාව ආඩි වෙලා ගියර් බාරු කරනවා, සුක්කානම දානවා, ස්ටීරින් වීල් එකටත් අත තිනු. මේක තමයි ප්‍රශ්නේ. මේක තමයි ප්‍රශ්නේ. මේක විසඳගන්න ගියාම මානව හිමිකම් අරගෙන ශ්‍රේෂ්ඨාධිකරණයට ගිහිල්ලා තීන්දුව දුන්නා. ජනතාවට ඒ අවස්ථාව දුන්නේ නැහැ. දැන් පේනවද ප්‍රතිඵල? පාස්කු ඉරිදා ප්‍රහාරයේ 250කට අධික ජීවිත සංඛ්‍යාව බිලි අරගෙන 500ක් තුවාල වෙලා රටේ ආර්ථික වැටෙන්න ඇරලා සම්පූර්ණ සමාජය අතර වෛරී අදහස් ප්‍රකාශ වෙලා ජනමාර්ග අතර නොසන්සුන්තාවය ඇතිවෙච්ච මේ සිද්ධිය නෙමෙයි අද කතා කරන්නේ. අද වෙනත් කරුණු කතා කරනවා. මේ සිද්ධියේ ප්‍රතිඵල ලෙස
අද ජීවත් ජනතාවට ජීවත් වෙන්න බෑ. මුදල් සංසරණය අඩු වෙලා බැංකුවල ණය ගෙවා ගන්න බෑ. ලීසින් එකේ වාර්කේ ගෙවා ගන්න බෑ. ජනතාවට ජීවත් වෙන්න පුළුවන් වාතාවරණයක් නැහැ අද. එහෙන් වැඩ වර්ජන, එහෙන් තර්ජනය කිරීම, ආණ්ඩුවේ ඇමතුරුන්ගේ හැසිරීම, මෙයා හිතනවා සදාකාලික බලයක් දුන්නයි කියලා. මතක තියාගන්න, තව මාස 4ක් යනකොට ආරම්භ කරන වැඩපිළිවෙලේ දෙසැම්බර් මාසේ 9 වෙනකොට ඔය පාලනය වෙනස් කරන්න මේ රටේ ජනතාව පුල පුලා බලා ඉන්නවයි කියන එක මතක තියාගෙන කටයුතු කරන්නයි කියලා අපි කියනවා මේ මේ ආණ්ඩුවට. දැන් මේ තේරීම්කාරක සභාව දැම්ම පාර්ලිමේන්තුවේ කතානායකතුමා, එයා මන්ත්‍රීවරුන්ගේ ඉල්ලීම අනුව. දැන් මොකද ඒකට දෙන අර්ථ නිරූපණේ? දැන් මේක නාට්‍යයක්. පාර්ලිමේන්තුවේ තේරීම්කාරක සභාව නාට්‍ය රඟ දැක්වීම. නාට්‍ය රඟ දෙන්න වෙන්න කලින් පෙරපුහුණු වීම කරනවා. කොහෙද අරලියගහ මන්දිරේ?
කරු මන්ත්‍රීතුමා විනාඩි දෙකක්
තියෙනවා. විනාඩි දෙකෙන් මම කියන්නම් ඉතුරු ටික. දැන් නිෂ්පාදක කවුද? අධ්‍යක්ෂණය කවුද? නළු නිළියු ටික නම් ඉන්න බව පේනවා. නිළියෝ නෑ, නළුවෝ විතරක් ඉන්නවා. ඒ අපිට එහෙම හිතන්න වෙනවද? අතේ ජනාධිපතිතුමාම කියනවා මේ තේරීම්කාරක සභාව නාට්‍ය රඟ දැක්වීම. දැන් අපි අහන්නේ මේක නිෂ්පාදක කවුද? අධ්‍යක්ෂණය කවුද? හැබැයි පෙරපුහුණු වීම වෙන්නේ නම් අරලියගහ මන්දිරේ කියන එක කියනවා. ඒකට උත්තර දෙන්නවත් මේ ස්වභාවයේ කවුරුත් නෑ. වග කිවුතු අය ඇමතිවරු. ඒක නිසා දැන් මුළු රටම නාට්‍යයක් බවට පත් කරලා තින්නේ. පාර්ලිමේන්තුවේ තේරීම්කාරක සභාව විතරක් නෙවෙයි, මේකෙන් පැහැදිලි වන්නේ මේ ආණ්ඩුවක් හැදිර තමන්ගේ වගකීම් පැහැර හැරලා තිනෝ. දැන් මුජුර රහමන් මන්ත්‍රීතුමා කියනවා හදිසි නීතිය දෙවිදිහකට ක්‍රියාත්මක වෙනවලු. ඉතින් ඔක අපිට කියන්නේ ඇයි? හදිසි නීතිය ක්‍රියාත්මක කරන්නේ කවුද? ආරක්ෂක අංශ, පොලිසිය, ඒ නීතිය ක්‍රියාත්මක කරන ආයතන. ඒවැ පාලනයක් විපක්ෂය අපිට තිනවද? ඒක තින්නේ ආණ්ඩුවට, ඒක තින්නේ කැබිනට් එකට, ඒක තින්නේ විශ්ව භාර ඇමතිවරයාට. ඒක එතන නොකිය මෙතන ඇවිල්ලා කියන ඕක කියන තුනේ කණ්ඩායම් රැස්වීමේ. පාර්ලිමේන්තුවේ අපිට කියලා වැඩක් නැහැ. අපිට ඒකට විසඳුමක් දෙන්න බෑ. ඒක නිසා ඉතා පැහැදිලිව කියනවා මේ පාස් කිරිදා ප්‍රහාරය විවිධ වෙනත් මාතෘකා ඉදිරියට ගෙනල්ලා ඒක යටපත් කළා. ජනතාවගේ ඡන්දය ඉතින් නැති කළා. ජනතාවට ඕන කරන ආණ්ඩුවක් පත් කරගන්න අවස්ථාව නොදී, ජනතා නියෝජිතව නියම විදියට පත් කරගන්න නොදී විකෘති ආණ්ඩුවක් පවත්වාගෙන යමින් කරන මේ විගණම නවත්තන්නයි කියන එක අපි කියන්නේ. අපි සහයෝග දෙනවා ජාතික ආරක්ෂාව වෙනුවෙන් හදිසි නීතිය දීර්ඝ කරන්න. හැබැයි ඒ ජනතාව තලාපෙලන්න නෙවෙයි, නියම ත්‍රස්තවාදීන් අත්අඩංගුවට අරගෙන නීතිය ක්‍රියාත්මක කරන්න. ජනතාව තුළ අද ප්‍රබල අවිශ්වාසයක් ගොඩනැගිලා තිනවා. මේ නීතිය ක්‍රියාත්මක කරන ආයතන මගින් නියම සැකකරුව ගන්නවද? මොකද්ද කරන්නේ? මේ සිද්ධිය පිටුපස තියෙන
බොමස්තුදී කරු මන්ත්‍රීතුමා
නැහැ කියන මතය තියෙනවා. ඒ නිසා අඩුම තරමේ ඊළඟ මාසෙ ඉවර වෙනකොටවත් ඊළඟ මාසෙදී මේක දීර්ඝ කරන්න එනවා නම් ඒ වෙනකොට සියලු තොරතුරු මේ පාර්ලිමේන්තුවේ හමුවේ තබලා ජනතාවට ඒ තොරතුරු ලබා දෙන්නයි කියන ඉල්ලීම කරමින් මම ඒකට අවසන් කරනවා.
බොමස්තුදී මාන්පිමේගේ MIM මන්සූ.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. சபைக்கு தலைமை தாங்குகின்ற குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, அவசரகால சட்டத்தை மீண்டும் ஒரு மாத காலத்துக்கு நீடிக்கின்ற பிரேரணை தொடர்பான விவாதத்திலே எனக்கும் பேச கிடைத்தமைக்காக என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். கௌரவ தவிசாளர்களே, உண்மையிலேயே எனக்கு முன்னர் பேசிய சிரேஷ்ட பாராளுமன்ற உறுப்பினர் கௌரவ சுசந்த பிரேம் ஜெயந்த் அவர்கள் கூறியது போன்று இட்டை வரைக்கும் இந்த அவசரகால சட்டத்தை பாவித்து நாங்கள் சாதித்தவைகள் என்ன, மீண்டும் எதை சாதிப்பதற்காக நாங்கள் இந்த அவசரகால சட்டத்தினுடைய நீடிப்பை வேண்டியிருக்கிறோம் என்பது தொடர்பாக அவ்வாறே இந்த பிரேரணை கொண்டு வரப்பட்டிருக்க வேண்டும். அதுதான் வழக்கமும் நியாயமும் கூட. ஏனென்றால் இந்த அவசரகால சட்டத்தை கொண்டு வருவதற்கு கைவித்தவர்களிலே நாங்களும் அடங்கியிருக்கிறோம். அவ்வாறு அதற்கு ஆதரவு அளித்தமைக்கான காரணம், இந்த நாட்டிலே கடந்த ஏப்ரல் மாதம் 21ஆம் தேதி இடம்பெற்ற அந்த மிலேச்சத்தலமான பயங்கரவாத தாக்குதல்கள் தொடர்பான குற்றவாளிகளை கைது செய்ய தேவையான மற்றும் மேலும் அவ்வாறான பிரச்சனைகள் இன்னும் இன்னும் இடம்பெறாமல் இருப்பதையும் உறுதி செய்வதற்கு அந்த அவசரகால சட்டத்தினுடைய தேவை உணரப்பட்டது. அதற்கான ஆதரவை வழங்கியிருந்தோம். அது நிறைவேற்றப்பட்டிருக்கிறது. அதே நேரம் அந்த சட்டம் மிக மோசமாக பிழையாக பாவிக்கப்பட்ட நிலைமை ஒரு பாரதமான விஷயமாக நாங்கள் இதை பார்க்கிறோம். வெறும் அப்பாவிகள் அல்லது சாதாரண காரணங்களுக்காக கைது செய்யப்பட்டவர்கள் கூட இந்த பயங்கரவாத அவசரகால சட்டத்தை பாவித்து அல்லது பயங்கரவாத தடுப்பு சட்டத்தை பாவித்து மிக மோசமாக தண்டிக்கப்பட்டிருக்கிறார்கள். இன்னும் தண்டிக்கப்பட்டுக் கொண்டிருக்கிறார்கள். இது ஒரு பாரதூரமான கவலையான விடயமாக நாங்கள் பார்க்கிறோம். உண்மையாக இந்த பயங்கரவாதத்தோடு சம்பந்தப்பட்டவர்கள் ஒன்றில் மரணித்திருக்கிறார்கள், தற்கொலை செய்திருக்கிறார்கள் அல்லது கொல்லப்பட்டிருக்கிறார்கள். ஏனைய அனைவருமே கைது செய்யப்பட்டிருக்கிறார்கள் என்றுதான் ராணுவ புலனாய்வு அறிக்கை சொல்கிறது. அவ்வாறு இருக்கத்தக்கதாக இந்த அவசரகால சட்டத்தினுடைய நீடிப்பின் தேவை எதற்காக என்ற ஒரு கேள்வியை நான் கேட்க விரும்புகிறேன். உண்மையிலேயே இந்த பயங்கரவாத சம்பவத்திலே ஈடுபட்ட அந்த பயங்கரவாதிகள் முஸ்லிம் சமுதாயத்தைச் சேர்ந்தவர்கள் என்ற ஒரே காரணத்திற்காக ஏறக்குறைய முழு முஸ்லிம் சமுதாயத்தை மிக மோசமாக நடாத்தப்பட்ட பயங்கரவாதிகளாக ஒட்டுமொத்த முஸ்லிம் சமுதாயத்தையும் பார்த்து கொண்டிருக்கிற நிலைமைகள் காணப்பட்டுக் கொண்டிருக்கிறது. இது ஒரு ஆட்சேபனைக்குரிய விடயமாக நான் பார்க்கிறேன். பிரச்சனை முடிந்துவிட்டது, பிரச்சனைக்குரியவர்கள் ஒளிந்து விட்டார்கள், ஓரளவு ஆறுதல் பெருமூச்சை மக்கள் விட்டுக் கொண்டிருக்கிறார்கள் என்பதை மனமு வந்து சந்தோஷமாக பயந்து கொள்ள முடியாதவர்களாக சிலர் இந்த நாட்டிலே மீண்டும் பிரச்சனை வர வேண்டும், இன்னும் இன்னும் பயங்கரவாத நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட வேண்டும் என்று ஆதங்கத்தோடு ஆசைப்பட்டுக் கொண்டவர்களாகவே நிறைய பேர் இன்னும் குறிப்பாக சில அரசியல் தலைமைகள் நடந்து கொண்டிருக்கிறார்கள் என்பதை பார்க்கின்ற போது கடும் வேதனையாக கடும் கவலையாக இருக்கிறது. டாக்டர் சாஃபி என்பவர் எதற்காக கைது செய்யப்பட்டிருக்கிறார்? முஸ்லீம் என்பதை தவிர எந்த காரணமும் இருக்க முடியாது. வளமைக்கு மாற்றமாக கைது செய்துவிட்டுதான் அவர் தொடர்பான குற்றச்சாட்டுகள் முறைப்பாடுகள் இருக்குமாயிருந்தால் ஒப்படைக்குமாறு மக்கள் கோரப்பட்டிருக்கிறார்கள். இன்னும் முறைப்பாடுகள் நிறைய கிடைக்கப்பெற்றதாக கேள்விப்படுகிறோம். அவ்வாறு இந்த முறைப்பாடுகள் தொடர்பான அவசியமான சகல பரிசோதனைகளும் சகல விசாரணைகளும் முடிவிட்ட பின்னர்தான் அவர் விடுவிக்கப்படுவார் என்றால் நான் நம்புகிறேன் அவர் மீது சுமத்தப்பட்டிருக்கின்ற அல்லது அவர் தொடர்பாக ஒப்படைக்கப்பட்டிருக்கின்ற முறைப்பாடுகளை ஆராய்வதற்கு மிக நீண்ட காலம் தேவைப்படும். அவருக்கு சொல்லப்பட்டிருக்கிற அதாவது கற்பத்தடை குழந்தை பேரை இல்லாமல் செய்வதற்கான ஒரு சதியை செய்ததாக சொல்லப்படுகிறது.
2 நிமிடங்கள் இருக்கு.
நான் நம்புகிறேன் மதிய உணவுக்காக ஒதுக்கப்பட்ட நேரம் கூட தவிர்க்கப்பட்டதற்காகவே மிக முக்கியமான விடயம் தொடர்பாக சில முக்கிய கருத்துக்களை பேசுவதால் பேச மேலும் ஒரு 5 நிமிடங்கள்
தருமாறும் தரலாம்.
கௌரவ பிரதி குழுக்களின் தலைவர் அவர்களை பிரதி தலைவர்களை கேட்டுக் கொள்கின்றேன். ஆகவே அந்த விசாரணை முறைப்பாட்ட செய்யப்பட்டிருக்கிற பெண்கள் அவர்களுக்கு குழந்தை கிடைத்து மீண்டும் குழந்தை கிடைக்காத நிலைமை இருப்பதாக முறைப்பாடு செய்யப்பட்டிருக்கிறது. அதற்கான அந்த சதியை டாக்டர் சாஃபி செய்திருக்கிறார் என்றால் அந்த தொடர்பான ஆராய்ச்சிகள் மிக தாராளமாக ஒரு ஒழுங்கமைக்கப்பட்ட முறையிலே செய்ய வேண்டியிருக்கிறது. இருக்கிற குழந்தைக்கு சொந்த தற்போது இருக்கிற தகப்பனாருடைய குழந்தைதான் என்பதை உறுதிப்படுத்த வேண்டியிருக்கிறது. அதற்காக அந்த தகப்பனை அவர் ஆண்மையுடையவரா என்பதை பரீட்சிக்க வேண்டியிருக்கிறது. அவ்வாறு அந்த பரீட்சையிலே அவருடைய ஆண்மையிலே குறையாக இருக்குமாக இருந்தால் இருக்கின்ற குழந்தை எவ்வாறு சாத்தியமானது என்பது தொடர்பாக மிக நீண்ட ஆய்வு செய்ய வேண்டியிருக்கிறது. இவ்வாறு இந்த ஆய்வுகளை செய்துதான் இந்த டாக்டரை விடுவிக்க வேண்டுமாக இருந்தால் அது இன்னும் வருடக்கணக்கிலே அவருடைய அந்த சிறையிலே இருக்க வேண்டிய ஒரு தேவை இருக்கிறது. ஆகவே இது ஒரு நேர்மைத்தன்மையோடு ஒரு 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 நல்ல ஆரோக்கியமான ஒரு அமைப்பிலே இந்த சட்டத்தை பாவிக்க வேண்டிய அவசியம் இருக்கிறது. மிக தாராளமாக சின்ன சின்ன குற்றங்களுக்காக நிறைய பேர் தண்டிக்கப்பட்டிருக்கிறார்கள். தர்ம சக்கரத்துடைய நியம வடிவம் தெரியாத பௌத்தர்கள் இந்த நாட்டிலே இருக்கிறார்களா என்ற கேள்வியை கேட்கக்கூடிய அளவுக்கு ஒரு 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 போலீஸ் நிலையத்தினுடைய பொறுப்பு அதிகாரி அந்த தர்ம சக்கரத்தை போன்ற ஒரு வடிவத்தை கொண்ட ஒரு ஆடையை அணிந்தமைக்காக அந்த பெண் கைது செய்யப்பட்டிருக்கிறார். நீண்ட நாட்கள் அவர் 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 தடுத்து வைக்கப்பட்டு தற்போது விடுவிக்கப்பட்டுள்ளதாக அறிகிறோம். ஆகவே இந்த சட்டத்தை பாவித்து பயங்கரவாதம் தொடர்பாக அல்லது மீண்டும் இந்த பயங்கரவாத நடவடிக்கைகள் அந்த நாட்டிலே வந்துவிடக் கூடாது என்பது தொடர்பாக நாங்கள் இந்த சட்டத்தை பாவிக்க முன்வருகின்ற போது இந்த சட்டத்தினால் எந்த ஒரு அப்பாவியும் பாதிக்கப்பட்டுவிடக் கூடாது என்பதையும் உறுதி செய்யக்கூடிய வகையிலே சம்பந்தப்பட்ட அதிகாரிகள் நிச்சயமாக நடந்து கொள்ள வேண்டிய அவசியம் இருக்கிறது. அன்பார்ந்த சபைக்கு தலைமை தாங்குகின்ற பிரதி குழுக்களின் தலைவரின் பிரதி குழுக்களின் பிரதி தலைவர் அவர்களே, இந்த அவசர கால சட்டத்தை ஒரு மாதம் நான் நம்புகிறேன், இந்த தடவை நீடிக்கின்ற ஒரு மாத காலத்துக்கு பின்னதாக எந்த ஒரு அவசியம் இல்லாத வகையிலே இந்த இந்த சகல நடவடிக்கைகளையும் இதர இருக்கின்ற நடவடிக்கைகளை அமைத்துக் கொண்டு இன்னும் மீண்டும் எந்த ஒரு அப்பாவியும் குற்றம் இழைக்காத வகையிலே இருக்கின்றவர்களை தண்டிக்கின்ற விடயத்திலிருந்து நாங்கள் அனைவரும் தவிந்து கொள்ள வேண்டிய அவசியம் இருக்கிறது. அதை உறுதி செய்வதற்கு இந்த உயரிய சபை நிச்சயமாக முன்வர வேண்டும். அதற்குரிய நடவடிக்கைகளை சம்பந்தப்பட்ட அமைச்சர் முதல் அதிகாரிகள் அனைவரும் நடந்து கொள்வார்கள் என்று நம்பி வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகிறேன்.
நன்றி உறுப்பினர் அவர்களே.